મહાવદી ત્રીજને દિવસે શ્રીજી મહારાજ દરબારગઢની અંદર મેડી ઉપર ઓશરી ઉપર બિરાજમાન હતા અને કથાનું શ્રવણ કરતા હતા, કથા વંચાવતા હતા. એટલે કોઈની પાસે ભગવાન કથા વંચાવતા હતા અને પોતે એને સમગ્ર સત્સંગ સભા એનું શ્રવણ કરતી હતી. અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. મહારાજની મૂર્તિ સુહામણી રળિયામણી આપણા હૃદયની અંદર વાસ કરી જાય એવી રીતે ભગવાન શ્વેત વસ્ત્ર ધારણ કરીને બિરાજમાન છે. એમના મુખારવિંદ આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તો બિરાજમાન છે. બધા ભગવાન શ્રીના મુખે કથા વાર્તાનું શ્રવણ કરવા તત્પર છે અને એકાગ્ર મન કરીને ભગવાનના ચરિત્રો ભગવાનની લીલાઓ જે કથાની અંદર વંચાઈ રહી છે એનું સર્વે શ્રવણ કરે છે. પછી તે કથામાં એમ આવ્યું છે, સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર એ ચાર શાસ્ત્ર એ કરીને ભગવાનના સ્વરૂપને સમજે તે પૂર્વ જ્ઞાની કહેવાય. કથા મહારાજ વંચાવતા હતા અને કથાની અંદર એક સિદ્ધાંત વાક્ય આવ્યું, એક બોધ વાક્ય આવ્યું. અને બોધ વાક્ય હતું કે ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય અથવા તો ભગવાનના સ્વરૂપનું પરિપૂર્ણ જ્ઞાન એ કોણે થાય અને કેવી રીતે થાય. ત્યારે શાસ્ત્રો એવો મત મૂક્યો કે સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર આ ચારે શાસ્ત્રોને સમન્વય કરીને એનું જે અધ્યયન કરીને એનો જે અભ્યાસ કરીને જ્યારે ભગવાનના સ્વરૂપને સમજીએ, ભગવાનની સ્વરૂપની પરિપૂર્ણતાને જો સમજવી હોય તો આ સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર એ ચાર શાસ્ત્રોનો સાર આપણે જો લઈએ અથવા તો એને અનુસરીએ, એનો શરણ લઈએ, ત્યારે જ ભગવાનની પરિપૂર્ણ સમજાય છે, પરિપૂર્ણ સ્વરૂપ સમજાય છે. અને ત્યારે જ એ જીવાત્મા જેને ભગવાનનું પરિપૂર્ણ સ્વરૂપ સમજાણું છે એને પૂરો જ્ઞાની કહેવાય છે. અહીંયા બે વાત થઈ, જ્ઞાનની વ્યાખ્યા પણ આપણે સમજીએ. જ્ઞાની કોણે કહેવાય? જે ભગવાનને પરિપૂર્ણ જાણતો હોય. અને પરિપૂર્ણતા એટલે ભગવાનની સર્વોપરિતા તો ખરી, ઐશ્વર્ય, પ્રતાપ, અને એ આ ચારેય સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર એના દ્વારા પ્રતિપાદિત કરેલા સિદ્ધાંતોને અનુસરીને, એના દ્વારા પ્રતિપાદિત કરેલા નિયમોને અનુસરીને, એની મર્યાદાઓને અનુસરીને અને એની વ્યાખ્યાઓનો સમન્વય કરીને આમાં ચારેય શાસ્ત્રો અને એને જે અવલંબનમાં જે શાસ્ત્રો રહેલા હોય એનો તમામનો સમાવેશ થઈ શકે. પણ આ મુખ્ય જે ચાર શાસ્ત્રો ભગવાને બતાવ્યા કે સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર આ સૈદ્ધાંતિક શાસ્ત્રો છે. પછી એક વેદાંતની અંદર એના અનેક એના ભાગ રહેલા છે, એના અનેક એના પ્રકારો રહેલા છે. પણ મુખ્ય જેને ચાર ભાગની અંદર મહારાજે પ્રસ્થાપિત કર્યા તો એ ચાર. આપણા વાલા ભક્તો થોડો ઇતિહાસ સમજીએ તો ભારતીય સંસ્કૃતિની અંદર જે દર્શન શાસ્ત્રો છે એમાં મુખ્યત્વે ષઠ દર્શન કહેવામાં આવે છે. છ પ્રકારના દર્શન શાસ્ત્રો આપણી ભારતીય સનાતન વૈદિક પરંપરાની અંદર ઉપલબ્ધ છે. અને બીજા પછી આ ષઠ મુખ્ય છે અને પછી એના એના જે આવરણની અંદર અંતર્ગતની અંદર આવતા હોય એવા બીજા શાસ્ત્રો પણ એની અંદર રહેલા છે. પણ આ જે ષઠ દર્શન જે કહેવામાં આવે છે તેમાં સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંત આ ષઠ શાસ્ત્રો, ષઠ દર્શન એ મુખ્યત્વે ગણવામાં આવે છે. આમાંથી આ ષઠે દર્શન જે છે એના દર્શનના જો પ્રણેતા કોઈને ગણવામાં આવતા હોય, જે એના આદ્ય પ્રચારક ગણવામાં આવતા હોય તો સાંખ્યના કપિલ મુનિ, કપિલ ઋષિ એમાં ગણવામાં આવે છે. યોગ દર્શનના પાતાંજલિને ગણવામાં આવે છે. ન્યાય દર્શનના ઋષિ ગૌતમને ગણવામાં આવે છે. અને વૈશેષિકના કણાદ ઋષિને ગણવામાં આવે છે. મીમાંસાના પ્રણેતા જૈમિની ઋષિને ગણવામાં આવે છે. અને વેદાંતના પ્રણેતા બદ્રાયણ ઋષિને ગણવામાં આવે છે. આ રીતે આપણા ષઠ દર્શનનો સમાવેશ ભારતીય સનાતન સંસ્કૃતિની અંદર થયેલો છે. આ ષઠ દર્શનમાંથી અહીંયા મહારાજે ચાર શાસ્ત્રોને અહીંયા પ્રતિપાદન કર્યું છે. સાંખ, યોગ અને વેદાંત આ ષઠ દર્શનમાંના છે અને પંચરાત્ર જે ભગવાનના ગુણાનુવાદના લિપિથી લખેલા એના સ્થિતિ સભર એવા સંહિતા વગેરે હું આગળ એક એકને જ્યારે સમજીશું ત્યારે હું એનો વ્યાખ્યા કરીશ. પણ આ ચારની અહીંયા મહારાજે વાત કરી, સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર એ ચાર શાસ્ત્ર કરીને ભગવાનના સ્વરૂપને પરિપૂર્ણ સમજે તો જ એ પરિપૂર્ણ ભગવાનના સ્વરૂપને સમજી પણ શકે. એટલે ભગવાનના સ્વરૂપને સમજવા માટે આ આધારભૂત છે. અને જેને ભગવાનનું સ્વરૂપ સમજાણું હોય એને જ સાચા અર્થમાં પૂરો જ્ઞાની કહેવાય. આ બે વસ્તુ અહીંયા મહારાજે પ્રતિપાદન કરી. આ ત્યારે આ જયારે વાત શાસ્ત્રની અંદર કથાની અંદર જયારે આવી, કથાની અંદર આ વાત નીકળી ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. આપણે વચનામૃતમાં આગળ વાંચીએ ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એ ચાર શાસ્ત્રે કરીને ભગવાનને કેમ જાણવા અને એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનને ન જાણે તો તેમાં શી ન્યૂનતા રહે છે તે કહો. ભલા ભક્તો, જ્યારે કથાની અંદર આ વાત આવી, આ સિદ્ધાંત વાત આવી કે ભગવાનને પરિપૂર્ણ જાણવા જોઈએ परिपूर्ण भगवान ने समझवा माटे आ चार शास्त्रों एनो मुख्य आश्रय लेवो जोईए, जे सांख्य योग वेदांत अने पंचरात्र एनो आपणे आश्रय करवो जोईए, अने एने जे ज्ञान एना द्वारा जे ज्ञान मळे एने ज्यारे आपणे पचावी अथवा तो ज्यारे एने अनुसरीए त्यारे जे साचा अर्थमां ज्ञानी थई, आवी वात कथानी अंदर निकळी। एटले मुक्तानंद स्वामीए प्रश्न कर्यो कि महाराज आ चार शास्त्र करीने जे भगवान ने समझवा जाणवा एवुं जे वर्णन कर्युं छे कथानी अंदर आव्युं छे, तो ये केवी रीते आनो उपयोग करवो? कारण के चारे शास्त्रों चारे दर्शन जे छे एमां दर्शननी व्याख्याओ अने एनी जे विस्तार जे करवामां आव्यो छे ए अलग अलग पाया उपर अलग अलग एना पद्धतिथी करवामां आव्यो छे, तो एनो समन्वय केम कराय अने एनाथी निरूपण करीने केम भगवान ने समझवा एनो महिमा शुं छे? तो आपणे पहेला वाला भक्तो महाराजे पछी एनो उत्तर कर्यो छे ए आपणे समझीए। त्यारे श्रीजी महाराज बोल्या छे जे सांख्य शास्त्र छे ते तो भगवान ने पंचविशमा कहे छे। वाला भक्तो जे भारतीय दर्शन शास्त्र नी अंदर सांख्य शास्त्र जे सांख्य दर्शन छे एनु एक सूत्र छे, सत्व रजत तमसा साम्यावस्था प्रकृति, प्रकृति महान महोत अहंकारो अहंकारात पंच तन्मात्राणु भयम इंद्रियाणी तन्मात्रे भयम स्थूल भूतानी पुरुषम इतम पंचविशे त्रिगुण। आ सांख्य शास्त्र नो मत छे, सांख्य दर्शन ना मत प्रमाणे जे 24 तत्वों प्रकृति एनी अंदर सृष्टि नी अंदर जे परम तत्व गणवामां आव्या छे सनातन तत्व गणवामां आव्या छे एमां मुख्य बे तत्व गणवामां आव्या छे, एक पुरुष जेने परम तत्व तरीके स्वीकारवामां आव्यु छे अने बीजी प्रकृति, आने स्थिर गणने आने सनातन गणवामां आवी छे अने एने शाश्वत अने सत्तारूप गणवामां आवी छे, एटले पुरुष अने प्रकृति बन्नेनो एनी अंदर योग एनी अंदर आ सृष्टिनी रचनानी अंदर गणवामां आव्यो छे। अने प्रकृति जे छे ते रज सत अने तम ए त्रणे गुणे युक्त छे, प्रकृतिनी जे रचना छे ए जड छे अने जे परम तत्व पुरुष तत्व छे ए परम तत्व छे, एटले एनी व्याख्यामां परब्रह्मनी पण व्याख्यानो समावेश थई शके छे ने पुरुषत्वनो पण समावेश थायो छे, ब्रह्मनो समावेश थई गयो छे, ए रीते पुरुषनो ઉલ્લેખન સાંખ્ય દર્શનની અંદર કરવામાં આવ્યું છે। તો પુરુષ અને પ્રકૃતિ આ બે સનાતન શાશ્વત સત્તા છે અને પ્રકૃતિ જે છે તે રજ સત અને તમ એ ત્રણ ગુણેથી યુક્ત છે અને પુરુષ એટલે પરમ તત્વ સાથેના યોગથી સૃષ્ટિની નિર્માણ થાય છે, પ્રકૃતિની યોગ પરમ તત્વ સાથે પુરુષ સાથે જ્યારે થાય ત્યારે સૃષ્ટિની નિર્મિતી થાય છે, અને પ્રકૃતિની અવિકસિત સ્થિતિમાં ત્રણેય ગુણો જે રજ સત અને તમ જે ગુણ છે એ જ્યારે પૃથ્વીની અવિકસિત પરિસ્થિતિ હોય એટલે નિષ્ક્રિય પરિસ્થિતિ એમાં ત્રણેય ગુણો પણ નિષ્ક્રિય રહેલા છે, પરંતુ પરમાત્મા દ્વારા સૃષ્ટિના ઉદયની પ્રક્રિયા શરૂ થતા એટલે અહીંયા આગળ મેં કીધું કે પરબ્રહ્મ પરમાત્માને પણ આમાં પુરુષ તત્વથી પરમ તત્વ તરીકે સંબોધવામાં આવ્યું છે અને એનો સિદ્ધાંત છે, હું આગળ આ વાત સમજાવીશ એટલે તમને એનું અનુસંધાન આવશે, પણ જે સાંખ્ય દર્શનનો એક મહત્વનો જે ભાગ છે ભગવાને જે કીધું કે સાંખ્યમાં ભગવાનને 25માં કીધા છે, તો એ 25માં કેવી રીતે કીધા છે એ વાત જો સમજીએ તો પુરુષ અને પ્રકૃતિ આને સનાતન શાશ્વત એને સત્તા એને ગણી છે અને પુરુષના યોગની અંદર જ્યારે પ્રકૃતિ આવે ત્યારે પ્રકૃતિની અંદર રજ સત અને તમ ત્રણેય ગુણ સુષુપ્ત અવસ્થામાં રહેલા છે, પણ પુરુષ સાથેના યોગમાં આવવાથી જ્યારે પરમાત્મા જ્યારે સૃષ્ટિ ઉદયનો જ્યારે પ્રક્રિયા શરૂ કરે ત્યારે એ ત્રણેય ગુણો સક્રિય થાય છે, રજ સત અને તમ ત્રણ તમો ગુણ એ પ્રકૃતિની અંદર સક્રિય થાય છે અને તે મૂળભૂત રીતે પ્રકૃતિ એ અને પુરુષ બે તત્વ હોવા છતાં પણ એ પ્રકૃતિમાંથી બીજા 23 તત્વો ઉત્પન્ન એમાં શાસ્ત્રોએ કીધું કે પરમાત્મા દ્વારા જ્યારે પ્રકૃતિને ની અંદર રહેલા રજ સત અને તમ એને જાગૃત થાય ત્યારે એમાંથી બીજા 23 ગુણો તત્વો એમાંથી નિપજે છે અને તે છે કે તેના પરિણામ સ્વરૂપે મહતત્વ બે પ્રકારના અહંકાર એમાં તામસ અહંકાર અને સાત્વિક અહંકાર અને તામસ અહંકારમાંથી 5 તન માત્રા શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ અને સાત્વિક અહંકારમાંથી 5 જ્ઞાનેન્દ્રી 5 કર્મેન્દ્રી અને મન એનો ઉદય થાય છે અને જે તન્માત્રા છે તેમાંથી 5 મહાભૂત એટલે આકાશ પૃથ્વી વાયુ જળ તેજ અને અગ્નિ એનો અનુક્રમે ઉત્પત્તિ થાય છે અને જ્યારે પૃથ્વીનો લય થવાનો હોય એટલે પ્રલયનો જ્યારે કાળ આવે જ્યારે સૃષ્ટિનો પ્રલયનો કાળ આવે ત્યારે એ આ ક્રમની અંદર જે ક્રમની અંદર એની ઉત્પત્તિ બતાવી છે એ જ ક્રમની અંદર પાછા એ લીન થઈ જતા હોય છે એટલે પ્રકૃતિની અંદર લીન થઈ જાય છે અને પ્રકૃતિ અને પુરુષ બંને શાશ્વત તકો છે, આ એની મુખ્ય સાંખ્ય દર્શનની પરિભાષા છે। એટલે ભગવાન અહીંયા જે મહારાજે કીધું કે સાંખ્ય જે દર્શન છે એ સાંખ્ય દર્શન શાસ્ત્ર છે તે તો ભગવાનને 25માં કહે છે. સાંખ્ય દર્શન પ્રમાણે જે મેં વાત કરી એ પ્રમાણે કે સત્વ રજત તમસા સામ્યાવસ્થા પ્રકૃતિ, આ પ્રકૃતિની અંદર સામ્યાવસ્થા જે રહેલા છે એવા રજ સત અને તમ ગુણ રહેલા છે, એ જયારે પરમાત્માનો સંકલ્પ રૂપી જયારે એની અંદર યોગ થાય, પુરુષનો યોગ થાય, પરમ તત્વનો યોગ થાય, ત્યારે એમાંથી પ્રકૃતિ મહાન મહોત અહંકારો, એમાંથી મહતત્વની ઉત્પત્તિ થાય છે, એમાંથી બે પ્રકારના અહંકારો ઉત્પન્ન થાય છે. અને અહંકારાત પંચ તન્માત્ર અભ્યામ ઇન્દ્રિયાણી તન્માત્રે ભયમ સ્થુલ ભૂતાની પુરુષ ઇતિ પંચ વિષય નિર્ગુણ. આ રીતે 25 તત્વો એ સાંખ્યની અંદર બતાવ્યા છે. હવે એની અંદર મહારાજ શું કહેવા માંગે છે એ આપણે જોઈએ. અને 24 જે તત્વ છે જેમાં ભગવાન વિના કંઈ કરવાને સમર્થ નથી, પ્રકૃતિ સહિત જો સાંખ્ય દર્શનની પરિભાષાને જો વ્યવસ્થિત સમજવી હોય તો એમાં પણ એ વસ્તુ તો નિરૂપણ કરી કે પ્રકૃતિની અંદર રહેલા રજ સત અને તમ જે ગુણ છે સુષુપ્ત છે, નિષ્ક્રિય છે, એ પોતે કંઈ કરવા સમર્થ નથી. પણ જ્યારે પરમ તત્વનો પુરુષ તત્વનો એની સાથે યોગ થાય છે અને ભગવાન જ્યારે પ્રેરણા સૃષ્ટિ રચવાની જ્યારે કાર્ય આરંભ પરમાત્મા કરે છે ત્યારે એ પ્રકૃતિની અંદર રહેલા રજ સત તમ ગુણ એ જાગૃત થાય છે અને પછી બીજા 23 તત્વો ઉત્પન્ન થાય છે. એટલે એ રીતે અહીંયા આગળ ભગવાન એમ સમજાવે છે કે જે 24 તત્વ છે તે તત્વ જેમ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી થતા, એ પ્રકૃતિ સહિત જે રહેલા 24 તત્વ છે, એક તો સાંખ્ય દર્શન ચોક્કસ માને છે કે આ 24 તત્વ છે પણ એ પરમાત્મા વગર શૂન્ય છે. આ સાંખ્ય દર્શનનો પણ એની અંદર ભાવ રહેલો છે. એટલે પરમાત્માનું સર્વોપરીપણું, કાર્યાત્મકપણું અને નિયંતાપણું અને અંતર્યામીપણું જે ભગવાનનું છે એનું અહીંયા આગળ સમર્થન સાંખ્ય દર્શન પણ કરે છે ને એ રીતે એનું વર્ણન કરે છે. ત્યારે અહીંયા આગળ લખ્યું 24 તત્વ જેમ ભગવાન વિના કંઈ કરવાને સમર્થ નથી થતા તેમ જીવ ઈશ્વર પણ ભગવાન વિના કંઈ કરવાને સમર્થ થતા નથી. અને એને પણ 24 તત્વ ભેળા જ ગણે છે અને જીવ ઈશ્વર સહિત એ જે 24 તત્વ એટલે કે જેની અંદર જીવ ઈશ્વરનો યોગ કરીને જીવનો ઈશ્વરનો એકાત્મવાદ, ખાલી સ્થિતિની અલગતા આપણે બતાવી છે. આપણે એક વખત જ્યારે વચન અમે સમજતા હતા ત્યારે ગણેલું જે પંચ સનાતન તત્વો ગણ્યા છે એમાં જીવને જીવની કોટી ઈશ્વર અને ઈશ્વરની જીવની જ કોટી બ્રહ્મ એને એક જ કોટીમાં ગણ્યા છે. એટલે એ રીતે અહીંયા આગળ શબ્દ વાપર્યો છે જીવ ઈશ્વર, એટલે જીવની કોટી હોય કે ઈશ્વરની કોટી હોય પણ એ પણ ભગવાન વિના કંઈ કરવા સમર્થ થતા નથી. પણ 24 તત્વ ભેળા જ ગણ્યા છે અને જીવ ઈશ્વર સહિત એવા જે 24 તત્વ છે તે તો ક્ષેત્ર કહે છે. અહીંયા વાલા ભક્તો ભગવાને કીધું કે આ 24 તત્વને કેવા સ્વરૂપની અંદર જણાય, ત્યારે એ ક્ષેત્ર છે. ક્ષેત્રનો અર્થ થાય સ્થાન અથવા શરીર. આ વાતને બહુ સમજવા જેવી છે કે આ 24 તત્વ માત્ર સ્થળી છે અને આપણું અને એની સાથે અનુસંધાન જો રાખીએ સમજીએ તો શરીર એ એકલું જડ છે. શરીર પોતાની અંદર કંઈ કરવા સમર્થ નથી. જ્યાં સુધી આત્મારૂપી ચૈતન્ય અંદર પ્રવેશ કરતો નથી ત્યાં સુધી શરીર પોતે પોતાની અવસ્થાથી કંઈ કરવા સક્ષમ નથી. એટલે અહીંયા આગળ ભગવાન શ્રીહરિ એમ સમજાવે છે, સાંખ્ય દર્શનનો આધાર લઈને મહારાજ અહીંયા સમજાવે છે કે સાંખ્ય દર્શન એમ કહે છે કે આ 24 જે તત્વ છે તો ક્ષેત્ર સમાન છે અને ક્ષેત્ર એટલે સ્થાન, શરીર એ શરીર છે પણ જડ છે. અને જે 25માં જે ભગવાન તે ક્ષેત્રજ્ઞ છે, એટલે જે 25માં ભગવાન જેને શાસ્ત્રોની અંદર જેને પુરુષ તત્વ તરીકે પણ સંબોધ્યા છે તો એવા જે ભગવાન એ ક્ષેત્રજ્ઞ છે એટલે કે એના આત્મ તત્વ છે અને તેને જાણનારા છે. એ તમામ જે ભૂતો છે પંચભૂત પંચ કર્મેન્દ્રી પંચ જ્ઞાનેન્દ્રી 24 તત્વ પ્રકૃતિ સહિત એને તમામના જાણનારા છે અને એટલે એને ક્ષેત્રજ્ઞ કહે છે. ભલે ભક્તો આ વાતને વધારે જો સ્પષ્ટ સમજવી હોય સાંખ્ય દર્શન તો આપણે ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણચંદ્રએ બહુ સુંદર વાત સમજાવી છે. અર્જુનજીએ ગીતાજીના 13મા અધ્યાયની અંદર અર્જુનજીએ આ પ્રશ્ન કર્યો છે ભગવાન કૃષ્ણચંદ્રને કે પ્રકૃતિમ પુરુષમ ચેવ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમેવ ચ એતદ વેદિતું ઇચ્છામી જ્ઞાન જ્ઞેય ચ કેશવ. અર્જુનજી ભગવાન કૃષ્ણચંદ્રને કહે છે હે કૃષ્ણ, હે અમારા મધુસૂદન, હે કેશવ, મારે જાણવું છે કે હું આપની પાસેથી પ્રકૃતિ અને પુરુષ, પ્રકૃતિ શું છે, પુરુષ શું છે, અને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ શું છે, અને જ્ઞાન અને જ્ઞાનનું લક્ષણ ના વિશે હું જાણવા માંગુ છું. આવી વિનંતી અર્જુનજીએ ભગવાન કૃષ્ણને કરી છે. આપણે અહીંયા ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના માટે આ શ્લોકને આપણે આશરો લઈએ છીએ કે ભગવાને જે 24 તત્વની અંદર જે 25મા તત્વ તરીકે ભગવાનને કીધા છે કે 25મા એવા પરમાત્મા સિવાય 24 તત્વ કંઈ કરવા સમર્થ નથી, અને તે વિના એટલે તેને 24 તત્વ અને એ 24 તત્વને ક્ષેત્ર ગણ્યા છે, માત્ર જળ ગણ્યા છે. જો પરમાત્મા રૂપી ચૈતન્ય ન હોય, અને હું એમ કહું ત્યારે ઘણાને મનમાં આ સ્પષ્ટીકરણ રહેવું જોઈએ કે શાસ્ત્રની અંદર લખ્યું પુરુષ છે તો પુરુષને પરમાત્માને ભેગા કેમ કરો છો, પણ અહીંયા ભગવાન કૃષ્ણચંદ્ર ગીતાની અંદર એનું સ્પષ્ટીકરણ કર્યું છે કે પુરુષ એ પરમ તત્વને જ ગણ્યા છે. અહીંયા પુરુષ એટલે કોઈ વ્યક્તિ જીવને પુરુષ તરીકે નથી ગણ્યા, પણ પરમ તત્વ. પણ એની સિદ્ધાંતની દ્રષ્ટિએ આપણા શરીરની અંદર જેમ આપણું ચૈતન્ય છે એ આપણું ચૈતન્ય તત્વ છે અને શરીર એના વગર જળ તત્વ છે, તો આપણા માટે આપણે જો વિચારીએ એક વ્યક્તિ તરીકે તો શરીર એક ક્ષેત્ર છે, અને શરીરની અંદર રહેલો શરીરી એવો જે આત્મા એને જાણનારો એ ક્ષેત્રજ્ઞ છે. એ જ રીતે સમગ્ર સૃષ્ટિની દ્રષ્ટિએ હવે આ સિદ્ધાંતને જો જોઈએ તો 24 તત્વ જે છે એ 24 તત્વ એ ક્ષેત્ર છે, અને 24 તત્વના જે પ્રણેતા ગણો, એના નિયંતા ગણો કે એની અંદર આત્મરૂપ ગણો તો એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ એના ક્ષેત્રજ્ઞ છે. અને એ વાત ભગવાન કૃષ્ણચંદ્રે ગીતામાં જયારે અર્જુનજીએ પૂછ્યું પ્રકૃતિમ પુરુષમ ચેવ ક્ષેત્ર ક્ષેત્રમેવ ચ એતવેદિતુ મિચ્છામિ જ્ઞાન જ્ઞેય ચ કેશવ, કે કેશવ મને આની સમજણ મને સમજૂતી આપો, હું આપની પાસે જાણવા માંગુ છું પ્રકૃતિ અને પુરુષ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, અને જ્ઞાન અને જ્ઞાનનું લક્ષ્ય. જ્ઞાન અને જ્ઞાનનું લક્ષ્ય આ પણ શબ્દ આપણા માટે ઉપયોગી છે, કારણ કે ભગવાને કીધું ને પૂરો જ્ઞાની કહેવાય, એટલે જ્ઞાનનું લક્ષ્ય પણ ખબર હોવી જોઈએ. અને એટલા માટે અહીંયા આગળ આ ગીતાનો શ્લોક આપણે સમજીએ ત્યારે ભગવાને કીધું, ભગવાન ઉવાચ ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્ર મિત્યાભિધીયતે એતદ યો વેતી ત પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદવિદ. ભગવાન કૃષ્ણચંદ્રએ ગીતાની અંદર બહુ સુંદર આનું ઉદબોધન કર્યું, અને અર્જુનજીને કહે છે હે અર્જુન, હે કુંતી પુત્ર, આ શરીરને તું ક્ષેત્ર જાણ, શરીરને તું ક્ષેત્ર જાણ. મનુષ્યના દ્રષ્ટાંતથી પ્રકૃતિની રચનાનો કેવી રીતે ભગવાને મિલાપ કર્યો છે, 24 તત્વ અને મનુષ્ય શરીરની સાથે એની સરખામણી કરીને સમન્વય કરીને સાંખ્ય દર્શનનું અહીંયા નિરૂપણ કર્યું છે, ત્યારે ભગવાન કૃષ્ણચંદ્ર એમ બોલ્યા કે હે કુંતી પુત્ર, આ શરીરને તું ક્ષેત્ર જાણ. જો મનુષ્ય માટે જેમ શરીર એક ક્ષેત્ર સમાન છે, અને એ અને આ જે ક્ષેત્રને જાણે છે તેને તું ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે, તેને તું ક્ષેત્રજ્ઞ જાણ. આ શરીરને જાણનાર કોણ છે, તો શરીરને જાણનાર એનો અંદર રહેલો એનું ચૈતન્ય આત્મા છે. તો આ જેમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની જે વ્યક્તિ સમજાવી કે ક્ષેત્ર કોને કહેવાય અને ક્ષેત્રજ્ઞ કોને કહેવાય, તો જે કર્મનું કરવાનું સ્થાન છે, જે સાધન છે, એ ક્ષેત્ર છે, અને એને કરવાનું નિયંતાપણું, એનું આત્મપણું અને એની અંદર અંતર્યામીપણું એ જે રહેલું છે એ પરમાત્માનું એક ક્ષેત્રજ્ઞ ગણાય છે. અને ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે કે આ 24 તત્વ જે છે, આ સૃષ્ટિની અંદરના જે 24 તત્વ જે સાંખ્ય દર્શનને પ્રતિપાદિત કર્યા છે, એ પણ પરમાત્મા વિના એ કંઈ કરવા સમર્થ નથી, અને એટલે પરમાત્માને એના ક્ષેત્રજ્ઞ ગણાય. અહીંયા આપણને એમ થાય કે ભગવાને તો દરેક શરીરને ક્ષેત્ર ગણાયું ને દરેક આત્માને ક્ષેત્રજ્ઞ ગણાવ્યા, પણ આગળ ભગવાન બહુ સુંદર એમાં ગીતાની અંદર વાત કરી છે 3 શ્લોકની અંદર કે ક્ષેત્રજ્ઞમ ચાપી માં વિદ્યતિ સર્વે ક્ષેત્રેષુ ભારત ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ જ્ઞાનમ યત જ્ઞાનમ મત મમ. હે ભરતવંશી, હે અર્જુન, ભગવાન કૃષ્ણચંદ્ર કહે છે તમે આ બધા શરીર રૂપી ક્ષેત્રો ના જ્ઞાતા જાણનાર ક્ષેત્રજ્ઞ તે ચોક્કસપણે મને જ સમજો. ભગવાન કૃષ્ણચંદ્રએ શું સ્વમખે કીધું કે આ બધા જે શરીર રૂપ, બધા શરીર એટલે ખાલી મનુષ્ય શરીર નહીં, મનુષ્ય શરીર, પશુ શરીર, જે જળ શરીર, પંચભૂતથી બનેલા શરીર, અને એ પંચભૂત, એ પંચ તન્માત્રાઓ, એ પંચ ઇન્દ્રિયો, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, પ્રકૃતિ, મહતત્વ, અહંકાર, આ બધા જે તત્વો છે અહીંયા ભગવાને બધાને શરીર રૂપી ગણ્યા છે, કારણ કે કાર્ય કરવાનું, કર્મ કરવાનું સાધન છે, કર્મ કરવાનું સ્થાન છે, એટલે ક્ષેત્ર છે. અને એવા તમામ ક્ષેત્રજ્ઞ, તમામ ક્ષેત્ર એના ક્ષેત્રજ્ઞ ભગવાન સ્વામી ભગવાન શ્રીહરિએ જેમ કીધું વચનામૃતની અંદર કે ભગવાન જે છે ક્ષેત્રજ્ઞ છે, અને એ જ ભગવાન કૃષ્ણચંદ્રએ અર્જુનજીને ઉપદેશ આપતા કહ્યું ક્ષેત્રજ્ઞમ ચાપી માં વિદ્યતિ સર્વે ક્ષેત્રેષુ ભારત ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ જ્ઞાનમ યત જ્ઞાનમ મતમ મમ. હે ભરતવંશી, તમે આ બધા શરીર રૂપી જે ક્ષેત્રોના જ્ઞાતા એટલે કે એના જાણનાર ક્ષેત્રજ્ઞ તે ચોક્કસપણે મને જ સમજો. અને આ આ શરીર આ જે ક્ષેત્ર છે અને તેના જ્ઞાતા ક્ષેત્રજ્ઞને જાણવું તેને જ જ્ઞાન કહેવામાં આવે છે. ગીતાની અંદર ભગવાન કૃષ્ણચંદ્રએ અર્જુનજીને આ વાત સમજાવી, જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું છે. ભગવાન 13મા અધ્યાયની અંદર બહુ સુંદર વાત સમજાવી છે કે જ્ઞાન કોને કહેવાય, જે ભગવાને કીધું કે આ ચાર શાસ્ત્રો કરીને ભગવાનને સમજે તો જ એ પૂર્ણ જ્ઞાની કહેવાય. તો એ જ્ઞાન કોને કહેવાય, એ ગીતાની અંદર ભગવાન કૃષ્ણચંદ્રએ કીધું કે આ બધા શરીર રૂપી ક્ષેત્ર, અહીંયા બધા શબ્દ વાપર્યો કે બધા શરીર રૂપી ક્ષેત્રોના જ્ઞાતા એટલે કે એના ક્ષેત્રજ્ઞ તે તમે મને સમજો અને આ ક્ષેત્રને સમજો અને ક્ષેત્રજ્ઞ એવા મને તમે સમજો ત્યારે જ પૂર્ણ જ્ઞાની થશો, ત્યારે એનું નામ જ જ્ઞાન છે. અને ભગવાન કહે છે મતમ મમ, એ મારો મત છે, આ મારો સિદ્ધાંત છે. ભગવાન કૃષ્ણચંદ્ર બોલ્યા કે આ મારો સિદ્ધાંત છે. એટલે આ જે સાંખ્ય યોગની જે દ્રષ્ટાંત છે એના દ્વારા પરમાત્માને ક્ષેત્રજ્ઞ ગણી અને સર્વોપરીપણું પણ પરમાત્માનું સ્થાપિત કર્યું, વ્યાપકપણું, અંતર્યામીપણે કાર્ય કરતા નિયંતાપણું આ દરેક રીતે સ્થાપિત કર્યું. એટલે એનો અર્થ કરીને અહીંયા આગળ મહારાજે સમજાવ્યું કે એ રીતે ભગવાનને કયા છે. હવે મહારાજે બીજા યોગ દર્શનની ઉપર મહારાજે દ્રષ્ટિ કરી અને મહારાજ એમ બોલ્યા, વચનામૃતની અંદર એમ નોંધ લીધી, અને યોગશાસ્ત્ર છે તે ભગવાનને 26મા કહે છે ને તે મૂર્તિમાન કહે છે, અને જીવ ઈશ્વરને 25મા કહે છે, અને 24 તત્વને પૃથક કહે છે, અને તે તત્વથી પોતાના આત્માને પૃથક સમજી ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે. અહીંયા યોગ દર્શનનો દ્રષ્ટાંત મહારાજે લીધું. વાલા ભક્તો, પહેલા તો આ યોગ દર્શનને આપણે જરા સમજીએ વ્યવસ્થિત રીતે, કારણ કે ઘણાને મનમાં એવી ભ્રાંતિ હોય છે યોગ એટલે માત્ર આસન કરવા, જે યોગાસન કરીએ છીએ એનું નામ જ યોગ છે. પણ આપણો યોગ એક દર્શન શાસ્ત્ર છે અને એનું યોગાસન એ એનો એક અંગ છે. અને એટલા માટે આપણે બહુ સમજવા માટે તો યોગ દર્શનના મુખ્ય ચાર પદ રહેલા છે, ચાર એના ભાગ રહેલા છે, સમાધિ દર્શન, સાધન દર્શન, વિભૂતિપાદ અને કેવલપાદ. આ ચાર પ્રકારના એના વિભાગ રહેલા છે. આપણે કોઈ વખત યોગ દર્શનને જયારે અલગથી સમજીશું ત્યારે એને વિસ્તારપૂર્વક લઈશું, પણ અત્યારે જે આ શાસ્ત્રના આધારે પરબ્રહ્મને જાણવાનો આપણો પ્રશ્ન છે એટલે પ્રશ્ન ભૂલી ન જવાય. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે કે આ યોગ, સાંખ્ય યોગ અને વેદાંત અને પંચરાત્રે કરીને ભગવાનને કેમ સમજવા, આપણે એ દર્શન એનો ઉત્તરના સ્વરૂપની અંદર મહારાજ અહીંયા આગળ સમજાવે છે. ભગવાન શિયરી એમ બોલ્યા કે યોગ શાસ્ત્ર છે તે તો ભગવાનને 26મા કહે છે અને મૂર્તિમાન કહે છે, અને જીવ ઈશ્વરને 25મા કહે છે, અને 24 તત્વને પૃથક કહે છે, અને તે તત્વથી પોતાના આત્માને પૃથક સમજી ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે. એટલે જે સાંખ્યની અંદર જે આપણે 24 તત્વો જોયા, એ 24 તત્વની અંદર એનાથી અપરીત એટલે કે અહંકાર, મહતત્વ, પંચ તન્માત્રા, જ્ઞાનેન્દ્રી, પંચ કર્મેન્દ્રી અને પંચમહાભૂત, આ જે 24 તત્વ જે પ્રકૃતિની અંદર બતાવ્યા છે એને તો સ્વીકારે છે યોગ દર્શન, પણ એની અંદર જીવ અને ઈશ્વરને એને 25મા ગણે છે. એટલે કે જીવ જે તત્વ છે એનાથી નોખો છે એવું ગણે છે, અને તેના તત્વ દ્વારા. એટલે એનું કારણ, વાલા ભક્તો, યોગ દર્શનનું એક સૂત્ર છે. પહેલા આપણે યોગ દર્શનને બરાબર સમજીએ તો આગળ એની વ્યાખ્યા પણ સમજાશે. તો યોગ દર્શનનું એક સૂત્ર છે, અથ યોગાનુશાસનમ. યોગ દર્શન છે એ બધા જ દર્શન શાસ્ત્રની અંદર એનો સમન્વય શાસનાત્મક રીતે થયેલો છે, કારણ કે એની અંદર ડિસિપ્લિન છે. એની અંદર યોગ દર્શનની અંદર આ એક મહત્તા રહેલી છે કે યોગ દર્શનની અંદર સાધનની ડિસિપ્લિન બતાવેલી છે. એટલે અનુશાસનાત્મક રીતે યોગ અથ યોગ અનુશાસનમ એ એનું સૂત્ર છે. અને બીજું એની અંદર સિદ્ધાંત, એની અંદર સૂત્ર એવું આવે છે, યોગ ઉચ્ચતી વૃત્તિ નિરોધ. યોગનો હેતુ શું છે એ પણ એની અંદર સ્પષ્ટ કર્યો છે. યોગશ્ચિત વૃત્તિ નિરોધ, યોગથી ચિત્ત અને વૃત્તિ નિરોધ. એટલે એનો અર્થ એવો થાય કે ચિત્ત અને મનની વૃત્તિઓને દરેક પદાર્થોમાંથી, વિષયોમાંથી નિરોધ કરીને અને પરમેશ્વરના સમીપ અથવા તો મોક્ષ પ્રાપ્તિ માટે પ્રયાસ કરવું તેનું નામ યોગ છે. યોગ એટલે માત્ર આસન કે શરીરની કસરત નથી, પણ યોગ દર્શનનો માધ્યમ મત છે કે તમે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રતિહાર, ધારણા, ધ્યાન, સમાધિ, આ અષ્ટાંગ જે યોગના વિભાગ છે એના માધ્યમથી કરવાનું શું છે, તો યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. યોગથી ચિત્ત અને વૃત્તિ નિરોધ, અવિરોધ કરવાની છે. ક્યાંથી અવિરોધ કરવાની છે, તો જગતના વિષય વાસનામાંથી એને અવિરોધ કરીને ભગવાનમાં જોડવી, એનું નામ યોગ છે. એટલે ભગવાનને એની અંદર મુખ્ય કેન્દ્રમાં રાખ્યા છે યોગ દર્શનની અંદર પણ. અને તે દર્શન શાસ્ત્ર અનુસાર જે સાંખ્યના જે 24 તત્વો હતા એ 24 તત્વને યથાવત રાખ્યા, પણ એની અંદર જીવ અને ઈશ્વરને જેમ સાંખ્યની અંદર ભેગા ગણી લેવામાં આવ્યા હતા, યોગ શાસ્ત્રની અંદર એને અલગ ગણવામાં આવ્યા છે અને યોગ દર્શન તેને ઉમેરીને ઈશ્વર અને ઉમેરી અને 26 તત્વો બતાવે છે. પણ એમાં પરમ તત્વ તો પુરુષ તત્વ જ રહે છે. જીવ ઈશ્વર કોટીની ઉપર જે પરમ તત્વ પ્રકૃતિ અને પુરુષ જેમ સાંખ્યની અંદર આપણે જોયું એમ અહીંયા પણ પરમ તત્વ તો પુરુષ તત્વને જ શાસ્ત્ર યોગ શાસ્ત્ર ગણે છે. પણ એની અંદર ભેદ એટલો છે કે એને કર્મથી વિચલિત નિર્લેપ ગણે છે. જે ભગવાનનું જે તત્વ છે એની વિશેષતા એ યોગ દર્શનની અંદર બતાવી છે કે ભગવાન જે છે એ કર્મ બંધન, કર્મફળ એટલે કર્મ વિપાક અને ક્લેશ વગેરેથી પરમાત્મા મુક્ત હોય છે, અલગ એનાથી હોય છે, એવું એની વિશેષતા સાથે યોગ દર્શન કરવામાં આવ્યું છે. પણ આપણે એનો હેતુ જે સમજીએ તો એનો હેતુ એ છે કે પરમાત્માના જે પોતાની યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ વગેરે જે અષ્ટાંગ યોગના સાધનો છે એના માધ્યમે કરીને વિષયવાસનામાંથી પોતાની ચિત્ત અને વૃત્તિને નિરોધ કરીને પરબ્રહ્મ પુરુષોત્તમની અંદર જોડવી, એનું નામ યોગ દર્શન છે. એટલે ત્યાં પણ પરમાત્માની સર્વોપરિતા અને મોક્ષની પ્રાપ્તિ એનો મહિમા એ રીતે ત્યાં વર્ણન કરેલો છે. ત્યાર પછી ભગવાન શ્રીહરિ વેદાંત ઉપર દ્રષ્ટિ કરી છે અને વેદાંત શાસ્ત્ર છે તે તો ભગવાનને સર્વ કારણ, સર્વ વ્યાપક, સર્વાધાર, નિર્ગુણ, અદ્વૈત, નિરંજન અને કર્તા, તત્કાળ અર્થ કરતા અને પ્રકૃતિ વિશેષણે રહિત ને દિવ્ય વિશેષણે સહિત એમ કહે છે. ત્યાર પછી વેદાંત દર્શનનો અહીંયા આગળ મહારાજે સુંદર સાર અહીંયા બતાવ્યો છે. ભગવાન વાલા ભક્તો વેદાંત એટલે શું પહેલા સમજી લઈએ. વેદાંતની વ્યાખ્યા થાય વેદનો અંત, અને વેદનો અંત એટલે વેદ પૂરા થઈ ગયા એમ નથી, પણ વેદનો અંતિમ છોર, વેદની પરિપૂર્ણતા, વેદનો પરમ સિદ્ધાંત કે જેની આગળ પછી કંઈ રહેતું નથી, એટલે જે છેલ્લો ભાગ હોય છે એટલે કે જે પરાકાષ્ઠા સુધી પહોંચે એને વેદાંત કહેવામાં આવે છે. એટલે જે શાસ્ત્રો તેનો જે ઉપનિષદો વગેરે જે નિર્માણ થયા તેને વેદના અંત તરીકે ગણવામાં આવે છે. કારણ કે વેદની વ્યાખ્યાને વિકસિત કરીને, વેદની વ્યાખ્યાને બરાબર વ્યવસ્થિત એને વિસ્તાર કરીને સમજાવીને ઉપનિષદોનું નિર્માણ થયું. એટલે વેદોનો જે અંત સાર જે છે, વેદોનો જે સિદ્ધાંત છે એને ઉપનિષદો વગેરેની અંદર સમાવિષ્ટ કર્યો અને એમાં પણ એ ઉપનિષદોની અંદર એને વેદાંત તરીકે શાસ્ત્રોએ સંબોધ્યા. તેમાં મુખ્યત્વે પરબ્રહ્મની પ્રાપ્તિ એ એનો મુખ્ય હેતુ રહેલો છે. તમે વેદાંતની અંદર તમે જો દર્શન શાસ્ત્રની અંદર તમે જુઓ તો એની અંદર પરબ્રહ્મની પ્રાપ્તિને મોક્ષ ગણ્યો છે. એની અંદર બે વિભાગ છે, પૂર્વ મીમાંસા. વેદાંતની અંદર બે ભાગ આવે છે, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. તો પૂર્વ મીમાંસા છે તે મુખ્યત્વે વૈદિક કર્મકાંડ વ્યવસ્થાના એનું દર્શન કરાવે છે. કર્મકાંડ, પૂજા વિધિ એટલે વેદશાસ્ત્રોમાં મંત્રોના અર્થ અથવા એના કર્મના આદેશ રૂપ, એના જે ફળ સ્વરૂપ એનું વિસ્તારથી પૂર્વ મીમાંસાની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. અને ઉત્તર મીમાંસા જે છે તેની અંદર ઉપનિષદ વગેરેનો એની અંદર વિસ્તારથી જે બ્રહ્મસૂત્ર ઉપનિષદો અને અર્થઘટન દ્વારા વેદાંતનો વિસ્તાર કરી અને એને પરબ્રહ્મ આજે નિરૂપણ પરબ્રહ્મ પુરુષોત્તમનું અને 24 તત્વોનું અને પરબ્રહ્મની પ્રાપ્તિ એની વ્યાખ્યાઓ એની અંદર કરવામાં આવી છે. જોકે વાલા ભક્તો ઘણા આચાર્યોએ બ્રહ્મસૂત્ર અને ઉપનિષદોનો જુદા જુદા દ્રષ્ટિકોણથી અર્થઘટન કર્યું છે. આપણને વેદાંત શબ્દની વ્યાખ્યા જો સમજવી હોય તો એ તમામ દ્રષ્ટિકોણને સમજવા પડે. કારણ કે શ્રીજી મહારાજે વેદાંતને સ્વીકાર્યું છે. યોગ, સાંખ્ય અને વેદાંત અને પંચરાત્ર એના માધ્યમથી પરમાત્માને સમજવાના છે. એટલે અહીંયા આગળ જુદા જુદા આચાર્યોએ એને અલગ અલગ દ્રષ્ટિકોણથી એના અર્થઘટન કર્યા છે અને આચાર્યોના વિવિધ મંતવ્યના આધારે આજે ઘણા બધા સંપ્રદાયો પણ અત્યારે આપણે જોઈએ તો સનાતન હિન્દુ ધર્મની અંદર એ પ્રચલિત છે, જેની અંદર અદ્વૈત સિદ્ધાંત છે, વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત છે, દ્વૈતાદ્વૈત સિદ્ધાંત છે, અદ્વૈત સિદ્ધાંત છે વગેરે અનેક પ્રકારના. આપણે ગઈ વખતે એના આપણા વિશિષ્ટાદ્વૈતનો જયારે સમજાતા ત્યારે આપણે એનું વિસ્તારથી સમજાતા તો આ બધા જે મતો છે ને, અદ્વૈત, દ્વૈતાદ્વૈત, કેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, આ બધા આ વેદાંત ઉપર આધારિત છે. અને એટલા માટે આપણો સંપ્રદાય એ વૈદિક, કારણ કે વિશિષ્ટાદ્વૈત મતને આપણે અનુસરીએ છીએ અને વિશિષ્ટાદ્વૈત મતને અનુસરવાને કારણે આપણે વેદને અનુસરીએ છીએ. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયને વેદાંત તરીકે, વૈદિક સંપ્રદાય તરીકે સ્વીકારવામાં આવ્યો છે. આપણા કથાઓની અંદર આપણે ઘણી વખત સાંભળ્યું છે, વડોદરાની અંદર જયારે સભા થઈ અને આ સંપ્રદાય એ વૈદિક સંપ્રદાય છે, એના માટે મુક્તાનંદ સ્વામી જેને આ પ્રશ્ન પૂછ્યો છે આ વચનામૃતની અંદર, એ જ મુક્તાનંદ સ્વામીને મહારાજે પસંદ કર્યા અને વડોદરાની સભાની અંદર મોકલ્યા, અને ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન વૈદિક સંપ્રદાય છે અને પરબ્રહ્મ ભગવાન શ્રી હરિએ પોતે પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે એનું પ્રતિપાદન કરી અને દિગ્વિજય એનો કરાવ્યો, એ આપણે પ્રસંગને આપણે જાણીએ છીએ. તો એ રીતે આ બધા વૈદિક વેદાંતને અનુસરનારા છે. આ વેદાંતની અંદર વિશેષતા એ છે કે પરબ્રહ્મને સર્વોપરી, સર્વ કારણના કારણ અને સર્વના નિયંતા રૂપે કયા છે. આપણે જો ગરડાનું પ્રથમનું 41મું વચનામૃત આપણે થોડા દિવસ પહેલા જ આપણે એનું શ્રવણ કર્યું છે, જો યાદ કરીએ તો વેદાંતના આધારે ભગવાન સ્વામિનારાયણ, આ વૈદિક જે સિદ્ધાંત છે એના આધારે ભગવાન સ્વામિનારાયણે સૃષ્ટિની રચનાની ભગવાને ખૂબ સુંદર વ્યાખ્યા એ ગરડા પ્રથમના 41માં કરી છે, અને ભગવાને એમાં સર્વોપરી કારણ રૂપે આ વિશિષ્ટ અદ્વૈત મતના આધારે, અદ્વૈતના મતને આધારે, કેવલાદ્વૈતને આધારે, શુદ્ધાદ્વૈત મતને આધારે એની વ્યાખ્યાઓ અલગ અલગ કરવામાં આવી છે. પણ ભગવાન સ્વામિનારાયણ જે વિશે આ વેદાંતને સમજવા માટે હું આ વાત કહું છું કે વિશિષ્ટાદ્વૈત મતને આધારે ભગવાન શ્રી હરિએ જે વાત કરી છે એ પણ વેદાંતનો જ ભાગ છે, અને એ વેદાંતના અનુસાર જે શાસ્ત્રોની અંદર, જેમ આપણે સાંખ્યની અંદર જોયું કે તત્વોનું નિરૂપણ કેવી રીતે કર્યું છે, યોગશાસ્ત્રની અંદર જોયું તત્વોનું નિરૂપણ કેવી રીતે કર્યું છે, એમ સાંખ્યની આપણે વિશિષ્ટાદ્વૈત મતને, જે વેદાંતની અંદર જે વિશિષ્ટાદ્વૈત મતને આધારે જે વર્ણન કર્યું છે એ ભગવાન સ્વામિનારાયણે ગરડા પ્રથમના 41માં વચનામૃતની અંદર કર્યું છે. અને આપણે જો વાગોળીએ તો અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન, તે સૃષ્ટિ સમયે વિશે અક્ષરશામી દ્રષ્ટિ કરી અને ત્યારે તેમાંથી અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે, અને તે પુરુષોત્તમ તે અક્ષરમાં પ્રવેશ કરી પુરુષને વિશે પ્રવેશ કરે છે, ત્યારે પુરુષને પુરુષ રૂપે થઈને પ્રકૃતિ પ્રેરે છે, અને એવી રીતે જેમ જેમ પુરુષોત્તમ ભગવાનનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ, અને પછી તે પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા, તે પ્રધાન પુરુષ થકી મહતત્વ થયું, અને તે મહત્વ થકી ત્રણ પ્રકારના અહંકાર થયા, અને તે અહંકારમાંથી ભૂત, વિષય અને ઇન્દ્રિયો, અંતકરણ અને તેના દેવતા તે થયા, અને તે થકી વિરાટ પુરુષ, અને તેના નાભી થકી બ્રહ્મા, અને તેના થકી મરીચ્યાદિ પ્રજાપતિ થયા, અને કશ્યપાદિ પ્રજાપતિ થયા, અને ઇન્દ્રાદિ દેવતા થયા, દૈત્ય થયા, સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિ થઈ, અને પુરુષોત્તમ ભગવાન તે એ સર્વમાં કારણપણે અને અંતર્યામી રૂપે પ્રવેશ કરીને રહ્યા છે. આ વેદાંતનો સિદ્ધાંત છે, આ વિશિષ્ટાદ્વૈત મતને અનુસાર આ વેદાંતનો સિદ્ધાંત. એટલે ભગવાનની અહીંયા પણ સર્વોપરિતા, જે મહારાજે કીધું, મહારાજ શ્રીજી મહારાજે કીધું વેદાંત શાસ્ત્ર છે તે ભગવાનને સર્વના કારણ, સર્વ વ્યાપક, સર્વાધાર, નિર્ગુણ, અદ્વૈત, નિરંજન અને કરતા થકા અકર્તા ને પ્રકૃતિને વિશે રહિત, પ્રકૃતિના વિશે પણ રહિત એટલે પ્રાકૃતિક એટલે માયાના જે અહંકારના જે ગુણ છે એના વિશે પણથી રહિત અને દિવ્ય વિશેષણે સહિત એમ ભગવાનને કીધા છે. એટલે અહીંયા આગળ ભગવાનનું નિરૂપણ વેદાંતે શાસ્ત્રોએ આ રીતે કરેલું છે. આપણે વિશિષ્ટાદ્વૈતનું દેવું એવું દરેક વેદાંતની અંદર, પછી અદ્વૈત હોય, દ્વૈતાદ્વૈત હોય, એ રીતે પરમાત્માનું સર્વોપરીપણું, વ્યાપકપણું, અંતર્યામીપણું એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એની ભાષા અને શૈલી જુદી છે, પણ એને પરમાત્માને સર્વોપરી ને નિયંતા એ વેદાંતની અંદર સ્વીકારવામાં આવ્યા છે, દરેક મતોની અંદર સ્વીકારવામાં આવ્યા છે. એટલા માટે ભગવાન શ્રીએ અહીંયા સમન્વય કર્યું કે એવી રીતે જેને વેદાંતને સમજ્યા હોય, અને હવે મહારાજે ચોથા શાસ્ત્ર ઉપર દ્રષ્ટિ કરી અને પંચરાષ્ટ્ર શાસ્ત્ર છે તે ભગવાનને એમ કહે છે કે એક જે કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ તે છે, તે જ વાસુદેવ સંકર્ષણ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન અને ચતુર્વ્યૂહ રૂપે થાય છે, અને પૃથ્વીને વિશે અવતાર ધારણ કરે છે, અને તેને વિશે જ જે નવ પ્રકારની ભક્તિ કરે તે તેનું કલ્યાણ કરે. આ રીતે વચનામૃતની અંદર મહારાજે પંચરાત્રનો પણ સાર બતાવ્યો. પંચરાત્ર શાસ્ત્રો એ વાલા ભક્તો આપણી વૈષ્ણવ પરંપરાની અંદર, વૈષ્ણવ સંપ્રદાયોની પરંપરા, આજે વૈદિક વેદાંતને અનુસરના તમામ વૈષ્ણવ સંપ્રદાય ગણાય, અને એવી વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાની અંદર પંચરાત્રને બહુ મહત્વના આગમ ગણવામાં આવ્યા છે, અને રામાનુજાચાર્યજીએ વિશિષ્ટાદ્વૈત મતના પ્રણેતા રામાનુજાચાર્યજીએ પણ તેનું મહત્વ ખૂબ સુંદર વિસ્તારથી વર્ણન કર્યું છે. અને પંચરાત્રની અંદર અનેક સંહિતાઓ છે. પંચરાત્ર કોણે કીધા? અનેક પ્રકારની સંહિતા, અગસ્ત્ય સંહિતા, અનિરુદ્ધ સંહિતા, કશ્યપ સંહિતા, નારદીય સંહિતા, શ્રીમન નારાયણ સંહિતા, પરમ સંહિતા, પરમ પુરુષ સંહિતા, પારાશર સંહિતા, પદ્મ સંહિતા, બ્રહ્મ સંહિતા, વિશ્વામિત્ર સંહિતા, વિષ્ણુ સંહિતા, વિશ્વક્ષેન સંહિતા, સાંડિલ્ય સંહિતા વગેરે અનેક એની અંદર આવી સંહિતાઓ આવેલી છે, જેની અંદર પરમાત્માના પ્રગટપણાના એટલે કે પરમાત્માના અવતાર ધારણ કર્યાના અને અવતારના ચરિત્રોના એની અંદર સુંદર નિરૂપણ કરવામાં આવ્યા છે. આ પંચરાત્રની અંદર પરમાત્માના જે જે ધરા ઉપર બ્રહ્માંડની અંદર જે પરમાત્માના અવતારો થયા, એની લીલાઓ થઈ, એમના જે ચતુર્વ્યૂહ જે એના રૂપે પરમાત્માનો આવિર્ભાવ થયો, એનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. અને એ એટલું બધું હદે કરવામાં આવ્યું છે કે એને જ જીવાત્માને એટલે એને એનો સિદ્ધાંત એ બતાવ્યો છે. અને હકીકત એ પ્રમાણે પણ છે કે એ પૃથ્વીને વિશે અવતાર ધારણ કરે છે, તેને વિશે જે નવ પ્રકારની ભક્તિ કરે કે પ્રગટ સ્વરૂપ જે પરમાત્માના અહીંયા અવતાર ધારણ કર્યા છે અને જે પ્રાપ્ત થયા છે એને જે અનુસરે અથવા તો એની જે ભક્તિ કરે નવધા પ્રકારે કરીને તેનું કલ્યાણ થાય છે. એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન જે 24 તત્વ એ કરીને અક્ષરધામાધિપતિ છે, એ જ પરમાત્મા પૃથ્વીને વિશે મનુષ્ય આદિ અવતાર ધારણ કરીને જ્યારે પધારતા હોય ત્યારે એની સમન્વય કરીને પંચરાત્રે પરબ્રહ્મ સાથેનો એક આત્મભાવ એ અવતારોના માધ્યમથી કેમ થાય? વાસુદેવ, શંકરસણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, ચતુર્વ્યૂહ રૂપે પરમાત્મા જે થયા છે એ એના માધ્યમે કરીને પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સુધી કેમ પહોંચાય? એનો સવિસ્તાર માર્ગ એ સહિતાઓ દ્વારા આ વેદાંતની અંદર પંચરાત્રની અંદર નિરૂપણ કરવામાં આવ્યો છે. અને એની અંદર જેને શ્રદ્ધા બેસે, એમાં જેને વિશ્વાસ બેસે, એને પોતે પરમાત્માના સ્વરૂપની અંદર દિવ્ય ભાવ થાય અને એ દિવ્ય ભાવે કરીને પરમાત્માની નવ પ્રકારે કરીને નવધા ભક્તિ જે કરી છે એ કરે ત્યારે એ જીવાત્માનું કલ્યાણ થાય, એવી રીતે એનો સિદ્ધાંત એની અંદર પંચરાત્રની અંદર નિરૂપણ કરેલો છે. બાલા ભક્તો, આ ચાર શાસ્ત્રો જેને મહારાજે પ્રતિપાદન કર્યા વચનામૃતની અંદર કે સાંખ્ય, યોગ અને વેદાંત, આ દર્શન અને પંચરાત્ર, આ ચારે કરીને પરમાત્માને યથાર્થપણે સમજીએ ત્યારે આપણે ચારે સ્વરૂપ કેવા છે એને ટૂંકમાં સમજ્યા છે. જો કે એક એક વિષય ઉપર એક એક દિવસ તો શું એક એક મહિનો કથા કરીએ તો પણ એની પૂર્તિ ન થઈ શકે, કારણ કે નઈતિ વેદ ઉચ્ચતે, એટલે જે વેદની અંદર એટલા બધા અથાગ એના રહસ્યો રહેલા છે. પણ સંક્ષિપ્તની અંદર, કારણ કે આપણી પાસે રાત થોડી વેસ્ટ જા જાય એના જેવું છે, જીવન ઓછું છે અને જીવનની અંદર સફળતા સુધી પહોંચવાનું છે. અને જો રાત આખી પથારી કરવાની અંદર આપણે જો વ્યતીત કરીએ તો સુવાનું સુખ ન આવે. તો આનો સાર લેવાનો છે. એટલે આપણે એ ચાર શાસ્ત્રોના ઊંડાણમાં નથી જતા, પણ આપણે ચાર શાસ્ત્રનું મુખ્ય રૂપ જોયું કે ચારે શાસ્ત્રો, ચારે દર્શન આપણને ત્રણ વેદાંત, સાંખ્ય અને યોગ દર્શન શું કહે છે અને પંચરાત્ર આપણને કેવી રીતે પરમાત્માનું સર્વોપરિપણું છે. એટલા જ માટે મહારાજે ચારેને સ્વીકાર્યા કે ચારેને વતી તમે ભગવાનને જ્યારે જાણશો તો એની અંદર પરિપૂર્ણતા પરમાત્માની સમજાશે. હવે આપણે બીજા પ્રશ્ન ઉપર આવીએ. બીજો પ્રશ્ન શું હતો? કોને યાદ છે? ઉપર આંટો જરા મારો. ચોપડીની અંદર, વચનામૃત ગ્રંથની અંદર મુક્તાનંદ સ્વામી બે પ્રશ્ન કર્યા છે કે ભગવાન ચારેય કરીને ભગવાનને કેમ સમજાય, અને બીજો પ્રશ્ન એ છે કે ચારેય કરીને જો ભગવાનને ન સમજે તો ન્યૂનતા શું રહે, તો શું ખોટ રહી જાય? આપણે પહેલો પ્રશ્ન તો વિસ્તારથી જોયો, ચારે કરીને ભગવાનને કેમ સમજાય. આપણે ચારેવની અંદર એટલા માટે હું એમાં ઊંડાણમાં ઉતર્યો, થોડા થોડા તમને શાસ્ત્રોનો દર્શન કરાવ્યા, એનો પરિચય કરાવ્યો કે વેદાંત દર્શન શા માટે છે, યોગ દર્શન શું કહે છે, સાંખ્ય દર્શન શું કહે છે, પંચરાત્ર શું કહે છે. તો એની અંદર પરમાત્માનું આવા પ્રકારે જે નિરૂપણ કરેલું છે એ પરિપૂર્ણતા જાણવા માટે ભગવાનના સ્વરૂપને એ ચારેવના માધ્યમથી જ્યારે જાણશું ત્યારે આપણને ભગવાનની સર્વોપરિતા, ભગવાનની પરિપૂર્ણતા સમજણ આપણને થાય. અને એવી રીતે જ્યારે પરમાત્માને સમજ્યા ત્યારે પૂરા જ્ઞાની કહેવાય અને એ આપણા જીવનનો ઉદ્દેશ એનાથી ક્લિયર થાય છે. અને ચારે કરીને જ્યારે સમજશું ત્યારે આપણી સ્થિતિ અને આપણો જે લક્ષ્ય છે એ શુદ્ધ થાય. અને લક્ષ્યની પ્રાપ્તિ કેવી રીતે થાય? પંચરાત્રનો આધાર લીધો, એમાં કીધું કે નવધા પ્રકારની ભક્તિ કરે ત્યારે એ પરમાત્માને એ જીવાત્મા પામી શકે, કલ્યાણ થાય. એનો એવો શબ્દ વચનામૃતમાં વાપર્યો, કલ્યાણ થાય એટલે પરમાત્માને પામે. તો ચારેવ જે દર્શન શાસ્ત્ર આપણા છે એની અંદર મુખ્ય એનો હેતુ પરમાત્માની પ્રાપ્તિ રહેલી છે અને પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ, એમની મોટપ એ વગેરેનું વર્ણન એની અંદર કરેલું છે. હવે આપણે બીજા પ્રશ્ન ઉપર દ્રષ્ટિ કરીએ તો મહારાજે જે બીજો પ્રશ્ન હતો કે ચારેવને જો એક ચારેવના માધ્યમથી કરીને ભગવાનને ન સમજે તો શું ન્યૂનતા રહી જાય, ત્યારે મહારાજ કહે છે કે એવી રીતે એ ચાર શાસ્ત્રે કરીને ભગવાન કહે છે તેને યથાર્થ સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. આ ચારેવ રૂપે કરીને જ્યારે ભગવાનને યથાર્થ સમજે ત્યારે એ પૂરો જ્ઞાની કહેવાય. અને જો બીજા ત્રણ શાસ્ત્રને મૂકીને હવે મહારાજ ન્યૂન શું રહે એના ઉપર પોતાની દ્રષ્ટિ, મહારાજ પોતાની વાણી સમજાવે છે. ભગવાન શ્રી હરિ એમ કહે છે કે જો બીજા ત્રણને એટલે સાંખ્ય સિવાયના એક સાંખ્ય કરીને ભગવાનના સ્વરૂપને સમજે, એટલે સાંખ્ય દર્શન સિવાય યોગ દર્શન વેદાંત અને પંચરાત્રને મૂકી દે, બીજા ત્રણને મૂકીને કેવળ સાંખ્ય શાસ્ત્ર કરીને ભગવાનના સ્વરૂપને સમજે. જો અહીંયા આગળ પરમાત્માને સમજવાની વાત છે, અનુસરવાની વાત પોતાના એક મતને એક સિદ્ધાંતને, જેમ દાખલા તરીકે સ્વામિનારાયણ સંપ્રદાય વિશિષ્ટાદ્વૈત મતને અનુસરે છે, તો આપણે વિશિષ્ટાદ્વૈત મત અને વેદાંતને આપણે સ્વીકારીએ છીએ. સાંખ્ય અને યોગ દર્શન એ આપણા માટે આદર્શ રૂપ હોઈ શકે, માર્ગદર્શક રૂપ હોઈ શકે, પણ અનુસરવા માટે આપણે વેદાંત અને જે વિશિષ્ટાદ્વૈત મતની પરિભાષા છે, ભગવાને પ્રતિપાદન કરેલું છે સમન્વય કરીને, એ પ્રમાણે આપણે અનુસરવું જોઈએ. એટલે આચરણ અને સમજણની અંદર આ વસ્તુનો થોડો તફાવત સમજો. આચરણમાં મુક્તિ વખતે આપણે આ જ્ઞાનથી એનો સમન્વય કરી અને એનું આચરણ કરવું પડે, એ રીતે અહીંયા અર્થ થાય છે. ત્યારે બીજા ત્રણ શાસ્ત્રને મૂકીને, એટલે એનો સંપૂર્ણ ત્યાગ કરીને, અહીંયા મહારાજ કીધું મૂકીને એટલે એનો સંપૂર્ણ ત્યાગ કરીને, એક સાંખ્ય શાસ્ત્ર કરીને ભગવાનના સ્વરૂપને સમજે, તો એ બાદ આવે જે સાંખ્ય શાસ્ત્રમાં જીવ ઈશ્વરને તત્વને નોખા નથી કીધા, અને તે જ્યારે તત્વોને નિષેધ કરીને તત્વથી પોતાના જીવાત્માને નોખો સમજે, ત્યારે પંચવિષમો પોતાને જીવાત્મા સમજાય પણ ભગવાનને ન સમજે. એમાં બાદ શું આવે, સાંખ્યનું વ્યાખ્યા આપણે હવે જોઈએ. જો મેં જે શરૂઆતમાં કરી એને યાદ કરીએ તો સાંખ્ય દર્શન પુરુષ અને પ્રકૃતિને શાશ્વત માને છે, અને પુરુષના યોગે કરીને પ્રકૃતિની અંદર રહેલા રજ સત ને તમ જે ગુણ છે એનાથી બીજા 23 તત્વોની ઉત્પત્તિ થઈ છે, અને એ 23 તત્વ અને પુરુષ એટલે પરમ તત્વ એ 24મા તત્વ પરમાત્માને ગણે છે. તો એ દ્રષ્ટિએ પુરુષ તત્વની ત્યાં પ્રધાનતા બતાવી છે, અને જો પુરુષ તત્વની પ્રધાનતા બતાવી છે તો એની અંદર પોતાના જ, અહીંયા આગળ વચનામૃતમાં મહારાજ એમ કે છે કે જીવ ઈશ્વર તત્વથી નોખા નથી કયા, જીવ ઈશ્વર તત્વને સાંખ્ય શાસ્ત્રોએ નોખા નથી કીધા, 24મા જ ગણ્યા છે. અને એ 24 તત્વથી જ્યારે ભગવાન શ્રી હરિ એમ કે છે તે તત્વોનો નિષેધ કરીને તત્વથી પોતાને જીવાત્મા નોખો સમજે, એટલે આ તત્વથી હું જુદો છું તો કયો તત્વ રહ્યું, આ 24 તત્વથી નોખું કયું તત્વ હતું, તો એ પરમ તત્વ છે. 25મું તત્વ કયું છે, પરમ તત્વ છે. પણ જીવાત્મા પોતે જ્યારે એ તત્વને પામવાના સંકલ્પની અંદર એ તત્વને પામીને, એટલે કે બ્રહ્મસ્થિતિને સિદ્ધ દશાને પામે, કદાચ બ્રહ્મરૂપને પામે, તો એ જીવરૂપ જ હોવા છતાં પણ પોતાને જ પુરુષરૂપ ગણે અને પોતાને પરમ પુરુષરૂપ ગણે. પુરુષરૂપ ગણે ત્યાં સુધી બરાબર છે, પણ પરમ પુરુષરૂપ ગણે, પરમ તત્વ ગણે. અને એ પરમ તત્વ જ્યારે પોતાને ગણે ત્યારે પોતાને જ 25મો તત્વ ગણવા માંડે કે હું જ પુરુષ છું ને હું જ સકર્વ કરતા છું, અને એમ ભગવાનનું જે સ્વરૂપ પરિપૂર્ણ છે ભૂલાઈ જાય. એટલે મહારાજ કહે છે કે ત્યારે 25મો પોતાને જીવાત્મા સમજાય પણ ભગવાન ન સમજાય, કે જીવાત્મા પોતાને જ 25મા તત્વ તરીકે, પુરુષ તત્વ તરીકે, એ પ્રધાન પુરુષ તરીકે, પ્રધાન તત્વ તરીકે એને સ્વીકારી લે, પણ એ અને એના કારણ રૂપ પરમાત્માને ન ગણે, આ એની અંદર દોષ રહે. એટલે સાંખ્યની અંદર મહારાજ કીધું કેવળ સાંખ્ય, આ દોષ સાંખ્યમાં નથી, પણ એકલા સાંખ્યની દ્રષ્ટિએ તમે જુઓ ને બીજા શાસ્ત્રોનો આધાર, એટલે કે વેદાંત અને યોગ અને પંચરાત્ર વગેરેનો જો આધાર ન લીધો હોય તો સમજણમાં આવી ભૂલ થવાની શક્યતા છે. સાંખ્ય દર્શન પ્રમાણે આવી ભૂલ થવાની શક્યતા છે કે જીવાત્મા જ્યારે પરિપક્વ થઈને સિદ્ધ દશાને પામે, એ સિદ્ધ કોટીને જ્યારે પામે છે ત્યારે એ પોતે પોતાને જ પરમાત્મા સ્વરૂપે, એટલે કે પરમાત્માના અંશ, પરમાત્માના ભાગ સ્વરૂપે પરમાત્મા, કારણ કે મોક્ષની વ્યાખ્યા આપણે જોઈ, શાસ્ત્રોએ કીધી છે સાધર્મ્યપણું, તો એ મોક્ષની પરિભાષા છે. તો સાધર્મ્યપણામાં એ પોતે જ પોતાની જાતને પરમાત્મા 25મા માનવા માંડે, એ ભગવાનને સમજે નહીં, એટલે દોષ થવાની સંભાવના છે. અને મહારાજ આગળ સમજાવે છે, અને જો એકલા યોગ શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે તો દોષ એ આવે. અહીંયા પણ મહારાજ કહે છે જો એકલો યોગ લે, યોગમાં કોઈ દોષ નથી, પણ એકલો યોગ લે અને જો સમજવા પ્રયત્ન કરે, સાંખ્ય વેદાંત અને પંચરાત્રનો આધારને સમન્વયમાં ન રાખે અને એકલા યોગના ઉપર જો વ્યાખ્યા કરીને સમજવા પ્રયત્ન કરે તો આવા દોષ આવવાની સંભાવના છે. સમજવાની સંભાવ, કારણ કે આ સમજણ માટે વાંચે વાલા ભક્તો, એક વસ્તુનું સ્પષ્ટીકરણ, આ દોષ યોગ શાસ્ત્રમાં નથી, યોગ દર્શનમાં નથી, આ દોષ એ સાંખ્ય દર્શનમાં નથી, સાંખ્ય દર્શનને સમજવામાં દોષ છે. એટલા માટે સમજવાની વાત અહીંયા લખી છે, એ સમજનારનો દોષ થવાની સંભાવના છે. શાસ્ત્રને દોષી નથી બતાવ્યા, એટલે કોઈ એનો મિથ્યા અપવાદ, એનો કોઈ અન્યાર્થ ન કરે, શાસ્ત્ર પ્રમાણિક છે. પણ શાસ્ત્રને સમજવા માટે જયારે પ્રક્રિયા આપણે કરતા હોઈએ, પ્રયત્ન કરતા હોઈએ, ત્યારે એ શાસ્ત્રને સમજવાની અંદર પરિપૂર્ણતા નથી, ચારે દિશાની દ્રષ્ટિ નથી. તો એક જ દિશાની દ્રષ્ટિથી જો સમજવા પ્રયત્ન કરીએ તો ભૂલ કરવાની, સમજમાં ભૂલ થવાની સંભાવના છે. એટલે અહીંયા મહારાજ એને દોષ ગણે છે. જો એકલા યોગશાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે જે યોગશાસ્ત્રએ ભગવાનને મૂર્તિમાન કયા છે અને પરિચ્છિન્ન સમજે, પણ સર્વ અંતર્યામી અને પરિપૂર્ણ એવા ન સમજે. યોગશાસ્ત્રની અંદર જીવાત્માને જે 24 તત્વ અને 26 તત્વ જે બતાવ્યા, 25માં ઈશ્વર જીવને બતાવ્યા અને 26માં તત્વ જે બતાવ્યા, તેની અંદર પરમાત્માને, યોગશાસ્ત્રનો એક વાલા ભક્તો સિદ્ધાંત છે જે આપણે કે યોગશાસ્ત્રની અંદર પરમાત્માને કરતા નથી ગણતા. યોગશાસ્ત્રની અંદર પ્રકૃતિને અને એના જે એની અંદર થતી જે હલચલ એને એક વિશિષ્ટ પ્રકારે કરીને, અને એ જ રીતે ન્યાય દર્શન ને વૈશેષિક દર્શનનો પણ એ જ મત છે કે પરમાત્માને કરતા સ્વરૂપે નથી જાણ્યા. પરમાત્માને અંતર્યામી બતાવ્યા છે પણ કરતા પ્રકૃતિ માયા બ્રહ્મને બતાવ્યા છે, એ રીતે એની વિશેષણ અલગ અલગ વ્યાખ્યાઓ આપણા દર્શન શાસ્ત્રોમાં કરી છે. તો અહીંયા ભગવાન એ કહે છે કે ભગવાનને મૂર્તિમાન સમજે છે પણ ભગવાનને સર્વ અંતર્યામી અને સર્વ પરિપૂર્ણ એવા ન સમજે, સર્વના કારણરૂપ વ્યાપકપણે એવા યોગશાસ્ત્ર નથી સમજતું, એટલે એની અંદર એ દોષ આવે. ભગવાનને ભગવાન સમજે છે, પરબ્રહ્મ સમજે છે અને મૂર્તિમાન પણ કયા છે યોગશાસ્ત્રની અંદર, પણ એને પરિચિન સમજે છે પણ એને સર્વ અંતર્યામી એને સમજતા નથી, એ દોષ આવે. અને જો હવે મહારાજ વેદાંત ઉપર દ્રષ્ટિ કરે છે, અને જો એક વેદાંત શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે, એકલા વેદાંતે કરીને, જો એની અંદર યોગશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર અને પંચરાત્ર વગેરેની અંદર જે પરમાત્માનું નિરૂપણ કર્યું છે એનો સમન્વય ન કરે અને એકલા વેદાંતના દ્વારા એનો અર્થઘટન કરવા પ્રયત્ન કરે તો શું દોષ આવે અથવા તો શું ગેરસમજ ઉભી થાય, કેમ એમાં ભૂલ પડે? તો મહારાજ અહીંયા સમજાવે છે, અને જો એક વેદાંત શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો દોષ એ આવે જે ભગવાનને સર્વકારણ, સર્વવ્યાપક અને નિર્ગુણ કયા છે તેને નિરાકાર સમજે, પણ પ્રાકૃત કરચરણાદિ રહિત અને દિવ્ય અવ્યય સહિત એવા સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજે. કારણ કે ભગવાનના આપણા વેદાંત વગેરેની અંદર જ્યારે પરમાત્માના સ્વરૂપનું વર્ણન આવે છે તેની અંદર ઘણી જગ્યાએ તમને, આપણે ગઈ વખતે જોયું હતું ભગવાનની મૂર્તિના સંબંધે જ્યારે આપણે વચનામૃત આપણે જોતા હતા ત્યારે વિસ્તારથી એ વાતને સમજેલા છીએ, એટલે હું પુનરાવર્તિ નથી કરતો. પણ એમાં આપણી સ્તુતિઓની અંદર, શ્રુતિઓની અંદર એમ લખ્યું છે કે ભગવાનને કોઈ કરચરણ નથી. એટલે મહારાજે એનું વચનામૃતની અંદર વિશ્લેષણ પણ સમજાવ્યું હતું. મહારાજ કે કરચરણ નથી, એનો મતલબ કે ભૌતિક એટલે કે માયિક કરચરણ નથી. દિવ્ય કરચરણ એટલે કર અને ચરણ એટલે હાથપગ, ભગવાનના હા કાંત, અને એના માટે મહારાજે દ્રષ્ટાંત પણ દીધું હતું. જો આપણને યાદ હોય તો મહારાજ કહે કે એમાં શાસ્ત્રોની અંદર આવે છે કે ભગવાને દ્રષ્ટિ કરી, તો દ્રષ્ટિ કરી હોય તો ભગવાનને આંખો છે, અને જો ભગવાનને આંખ હોય તો એ આંખ કાન નો હોય, મોઢું ન હોય, હાથ નો હોય, એવી કેવું હોય કે ખાલી આંખો છે અને બીજો કોઈ અંગ અવ્યય નથી? એટલે મહારાજે આ વચનામૃતની અંદર આપણને સમજાવ્યું હતું, એ વચનામૃતને યાદ કરીએ. એ મહારાજ અહીંયા બતાવે છે કે વેદાંતના મુખેથી જો એનો અર્થઘટન કરીને ભગવાનને સાકાર છે જે યોગશાસ્ત્રમાં બતાવ્યા છે એવા સાકાર ન સમજે, જે સર્વોપરી બતાવ્યા છે વેદાંતની અંદર એવા વેદાંતમાં સર્વોપરી કારણ ન સમજે, અને જો જેવા પરમાત્માને અંતર્યામી અને વ્યાપકપણે કારણરૂપ બતાવ્યા છે જે દર્શન શાસ્ત્રોની અંદર, જે સાંખ્યની અંદર, એવી રૂપ જે પરમાત્માનું પરિપૂર્ણતા નથી, માત્ર યોગ વેદાંતને અનુસરીને જો ભગવાનને સમજવા પ્રયત્ન કરે છે તો શ્રુતિઓનો અર્થઘટન સમજવાની અંદર, એનો અર્થઘટન કરવાની અંદર ભૂલ પડે અને ભગવાનને આકાર રહિત ગણે, ભગવાનને નિરાકાર ગણે, અને એ રીતે ભગવાનને સાકાર, કેવા સાકાર? તો પરમાત્મા દિવ્ય અવ્યય સહિત, દિવ્ય અંગોએ સહિત પરમાત્મા સદા સાકાર અને સનાતન છે તેવો ભગવાનના સાકાર ઉપાસનામાં ખોટ ભૂલ પડી જાય, સાકાર ઉપાસનાની અંદર ભેદ પડે, અને એટલા માટે એકલા વેદાંતને અનુસરીને મહારાજ કહે છે પરિપક્વ પરમાત્માને ન સમજાય. એના સાથે સાથે સાંખ્ય વર્ણન કરેલા, વેદાંત યોગશાસ્ત્રે વર્ણન કરેલા અને પંચરાત્ર વગેરેમાં દર્શન કરેલું સમન્વય કરીને પરમાત્માના પરિપૂર્ણ, આપણે પરમાત્માના પરિપૂર્ણ સમજવા રૂપ સમજવા માટે આ પ્રયત્ન છે, એટલે એની અંદર તરીકનો સમન્વય કરવો પડે. અને એકલા પંચરાત્ને કરીને મહારાજ ચોથું શાસ્ત્ર મહિમા સમજાવે છે કે એને ન અનુસરીએ તો શું દોષ આવે. તો શ્રીજી મહારાજ બોલ્યા છે, અને જો એકલા પંચરાત્ર શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો દોષ એવો આવે જે ભગવાનના અવતારને વિશે ભક્તિ કહી છે તેને વિશે મનુષ્ય ભાવ આવે, તથા એક દેશસ્થપણું સમજાય જાય પણ સર્વ અંતર્યામીપણું અને પરિપૂર્ણપણું ન સમજાય. એકલા પંચરાત્રની અંદર જો દ્રષ્ટિ કરીએ તો ભગવાનના લૌકિક જે લીલા ચરિત્રો છે, જે ભગવાને પૃથ્વી ઉપર મનુષ્ય અવતાર આદિ ધારણ કરીને જે કરેલા ચરિત્રો છે એનું વિસ્તારથી વર્ણન આવે છે. અને એનું જયારે વર્ણન સાંભળીએ ત્યારે એમાં એક દેશસ્થપણું, એટલે કે હું પોતે, હું ભગવાન બધા એક હરખા જ છીએ અને એક જ મનુષ્ય ભાવ છે, જેવો આપણા પ્રત્યે ભાવ છે એવો એક જ ભાવ, એ મનુષ્ય ભાવ પરમાત્માના આવે, પરમાત્માની મોટા ભૂલાઈ જાય. કારણ કે પરમાત્મા જે સર્વ કર્તા તરીકે, સર્વ અંતર્યામી તરીકે, સર્વોપરી પણી કે નિયામક તરીકે, સ્વામી તરીકે જે સર્વની અંદર વ્યાપ્ત થઈને રહેલા છે, એવું જે સ્વામિત્વપણું એ આપણને દેખાતું નથી. દાખલા તરીકે આપણે ભગવાન રામના દર્શન કરતા હોઈએ તો રામ રામના સ્વરૂપની અંદર જ આપણને દેખાય છે, બીજાની અંદર રામનો વાસ જે એમના તત્વ દ્વારા જે અંતર્યામીપણે રહેલો છે આપણે જોઈ શકતા નથી. એટલે આપણી દિશા કેટલી સીમિત થઈ ગઈ, આપણે એક આકૃતિ પૂરતું. અને એ આકૃતિ પણ કેવી છે કે મનુષ્ય ભાવ એમાં દેખાય છે, આપણને એમાં મનુષ્ય ભાવ એની અંદર આવે છે. કૃષ્ણ રૂપે પરમાત્માના દર્શન કરતા હોઈએ ત્યારે એ મનુષ્ય ચરિત્ર કરે છે, એટલે મનુષ્ય રૂપે જ આપણને દર્શન થાય. એ તો જયારે ભગવાન કૃષ્ણચંદ્રએ અર્જુનજીને વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા, જયારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે પોતે ગીતાનો ઉપદેશ જયારે કર્યો ત્યારે પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા. નહીં તો અર્જુનજી સખા હતા, છતાંય ભગવાનને ભગવાન તરીકે સમજતા હતા, પણ છતાંય મનુષ્ય ભાવે જાણતા હતા. એટલે કહેવાની પાછળનો ભાવાર્થ કે એવું જ્ઞાન જે છે એ એટલું બધું નિકટ તમને સહજ કરી આપ્યું છે સંહિતાઓના દ્વારા, ઉપનિષદોની અંદર જે એનો વેદાંતની અંદર જે કરેલું છે એનું વ્યાખ્યાઓ કરીને, એ પરમાત્માના અવતાર ચરિત્રોને એટલા સરળ અને સહજ કરીને વ્યાખ્યાત કરી આપ્યા છે કે તમને એની અંદર સહજ પ્રાકૃતિકપણું જણાય. અને પ્રાકૃતિકપણું જ્યારે જણાય ત્યારે તમે એને પ્રકૃતિક જ માનો, તમે એને દિવ્ય ન માનો. પ્રકૃતિ એટલે પ્રકૃતિથી જન્ય, એ પ્રાકૃતિક. તો પરમાત્માને મનુષ્ય જેવા જણાય, પ્રાકૃતિક જણાય, પણ મને કારણ કે પરમાત્માનું પ્રાગટ્ય કેવું થયું, તો જેમ મનુષ્યનું પ્રાગટ્ય થયું એ રીતે પરમાત્માનું પ્રાગટ્ય થયું, તો આપણને એમાં મનુષ્ય ભાવ આવે. પણ પરમાત્માનું અંતર્યામીપણું, દિવ્યપણું, સર્વાંતર્યામીપણું અને પરિપૂર્ણપણું જે પરમાત્માનું ન સમજાય, એટલે માત્ર પંચરાત્રની અંદર વ્યાખ્યા. પણ એમાંથી પરમાત્માની નિકટ, કારણ કે એના એની ભક્તિ દ્વારા આપણે પંચરાત્રનો મહિમા મહારાજે બતાવ્યો કે એની અંદર જે નવતા ભક્તિ, પરમાત્માનું જે અવતારનો મહિમા બતાવ્યો છે ને, એની નવતા ભક્તિ બતાવી છે, એને અનુસારે તો કલ્યાણ થાય. પણ એની અંદર એ દિવ્ય ભાવ રાખવો પડે. અને દિવ્ય ભાવ ક્યારે રહે કે જયારે અન્ય શાસ્ત્રો દ્વારા, વેદાંત દ્વારા, યોગશાસ્ત્ર દ્વારા કે સાંખ્ય દ્વારા પરમાત્માનું દિવ્ય ઐશ્વર્ય પ્રતાપનું આપણે મનન કર્યું હોય, ચિંતવન કર્યું હોય, એને સમજ્યા હોઈએ, ત્યારે પરમાત્માના પરબ્રહ્મ પુરુષ, ત્યારે મનુષ્ય ભાવ ન આવે, ત્યારે આપણને એની અંદર દિવ્યતા દેખાય. એટલે એવી રીતે અહીંયા ભગવાન શ્રી હરિએ સમજાવે છે કે એકલા પંચરાત્ર શાસ્ત્રે કરીને જો ભગવાનના સ્વરૂપને સમજે તો દોષ એવો આવે જે ભગવાનના અવતારને વિશે ભક્તિ કહી છે તેને વિશે મનુષ્ય ભાવ આવે. જે ભક્તિ કરવાના અવતારોની, મહારાજના સ્વરૂપની, રામકૃષ્ણ આદિ ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય થયું, તો એ મનુષ્ય એની અંદર દિવ્ય ભાવ રાખીને ભક્તિ કરવાનું જે પ્રાવધાન બતાવ્યું છે એની અંદર ખોટ આવે. કારણ કે આપણને મનુષ્ય ભાવ આવ્યો, ભાવ જ નથી રહ્યો તો ભક્તિ થશે નહીં. એટલે મનુષ્ય ભાવ આવે અને એક સ્થપણું આવે, મારા જેવા પોતાના જેવા સરખા આપણે સમજવા માંડીએ તો ભગવાનને ભક્તિ થાય નહીં, એટલે એની અંદર વિઘ્ન થાય. એટલે એને મહારાજ કીધું એકલું પંચરાત્રને પણ ન માનવું, એની સાથે બધા વેદ શાસ્ત્ર ઉપનિષદ એનો સમન્વય કરવો અને પછી આપણે એને અર્થ સમજવો. માટે હા બરાબર સમજાણું ભક્તો, હવે સારાંશ ઉપર જઈએ. કારણ કે થોડુંક ગહન હતું સમજવા માટે, પણ મહારાજે બહુ સરળ કર્યું છે, હું તો એમ માનું વચનામૃતની અંદર, પણ હવે મહારાજ એનું સાર આપણને સમજાવે છે. માટે એ સર્વે શાસ્ત્રે કરીને જો ભગવાનને ન સમજે તો આવા દોષ આવે છે. આ મહારાજે દ્રષ્ટાંત આપ્યા છે, આ તો એક પ્રકારનું મહારાજે રૂપરેખા આપી છે કે આ ચારેયનું મહત્વ છે, ચારેયનો સમન્વય કરીને અને પરમાત્માને પામવાના છે, પરમાત્માને જાણવાના છે, સમજવાના છે. અને અને પોતાને જો એની અંદર ઉણપ રહી જાય, કોઈ એક શાસ્ત્રને આપણે તરછોડી દઈએ તો એની અંદર એટલો દોષ આવે કે ભગવાન પરિપૂર્ણ ન સમજાય. એટલે મહારાજ કહે છે માટે એ સર્વે શાસ્ત્રે કરીને જો ભગવાનને ન સમજે તો આવા પ્રકારના દોષ આવે. આવા એટલે આજ આવે એવું નહીં, આના જેવા આવે, આજે દ્રષ્ટાંત રૂપે મહારાજે બતાવ્યા, પણ આના જેવા એ દોષ આવી શકે. અને જો એ સર્વે શાસ્ત્રે કરીને સમજે તો જે એક એક શાસ્ત્રની સમજણે કરીને દોષ આવે છે તે બીજા શાસ્ત્રની સમજણે કરીને ટળી જાય. હું પુનર મારા શબ્દોને વાલા ભક્તો પુનરાવર્તિ કરું કે દોષ શાસ્ત્રમાં નથી, વાલા ભક્તો, દોષ શાસ્ત્રમાં નથી, દોષ મતમાં નથી, દોષ સમજણમાં છે. એટલે ભગવાન શ્રી અહીંયા વચનામૃતમાં જે શબ્દ વાપર્યા એવા વાપર્યા કે એક એક શાસ્ત્રે શાસ્ત્રની સમજણે કરીને દોષ આવે, એક એક શાસ્ત્રને માત્ર જો સમજવા પ્રયત્ન કરીએ અને જે ઉણપ રહી જાય, પરિપૂર્ણતા નથી આવતી, એ સમજણની અંદર દોષ આવે છે, તે બીજા શાસ્ત્રની સમજણે કરીને ટળી જાય. જ્યાં તમને મનમાં ભાવ થતો હોય કે આ તો મનુષ્ય જેવા છે, ત્યાં ભગવાનનું મૂળ સ્વરૂપ યાદ કરો, પરમાત્મા કેવા છે. આપણે હમણાં વચનામૃત 41માં જોયા, સર્વ કારણના કારણ પરમાત્માના થકી અક્ષરની ઉત્પત્તિ, અક્ષરથી પુરુષની, પુરુષથી પ્રકૃતિની, મહતત્વની જે વગેરે આખી રૂપરેખા મહારાજે બતાવી, તો એ કેમ થાય? તો એ ભગવાન ભલે મનુષ્ય રૂપે મારી સામે બેઠા, મનુષ્ય રૂપે મને દર્શન દે છે, પણ આ પરમાત્મા આવા સમર્થ છે. એવું એકના અંગે કરીને જે દોષ નિર્માણ થયો અથવા તો જે સમજણની અંદર ક્ષતિ રહી ગઈ, એ બીજા શાસ્ત્રના દ્વારા પૂરક તરીકે એ પૂરાઈ ગઈ. પરમાત્માનું તરત મહારાજના લીલા ચરિત્રોમાં આપણે જોઈએ ને, ભગવાન સ્વામિનારાયણ જયારે ચરિત્રો કરતા ત્યારે ઘણા મનુષ્ય ચરિત્ર કરતા, પેલા દૂધનો અહીંયા છાશનો રેગડો ઉતારીને પછી જીભે કરીને મારા ચાટે, એટલે કોઈને એમ થાય કે આ તો મનુષ્ય છે. લોયાનો શાકોત્સવ, ભગવાને હળદરવાળા હાથ પોતાના ધોતીએ મારા જ લૂસ્યા હતા. મનુષ્ય ચરિત્ર ઘણાને એમાં, જે અજ્ઞાની હોય, જેની નિષ્ઠા દ્રઢ ન હોય, ભગવાનનું પરિપક્વ જ્ઞાન નથી, મહિમા નથી, તો એને મનુષ્ય ભાવ થયો, અને મનુષ્ય ભાવ થયો એટલે ભગવાનનું ભગવાન પણ ભૂલાઈ ગયું. પણ જો પરમાત્માનું ઐશ્વર્યના દર્શન જો અન્ય શાસ્ત્રે કરીને દ્રઢ કર્યા હોય, તો એમ થાય કે ભલે આ મનુષ્ય ચરિત્ર કરે, જયારે ભગવાને ચતુર્ભૂત સ્વરૂપે દર્શન દીધા તો સંશય ટળ્યા કે ભલે આ મનુષ્ય જ રૂપે દેખાય, પણ આ છે તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. એવું પૂર્ણ સ્વરૂપ પરમાત્માનું એ જીવાત્માને સમજવા માટે મહારાજ કહે છે કે એક એક શાસ્ત્રની સમજણે કરીને જે જે દોષ આવે છે, તે બીજા શાસ્ત્રની સમજણે કરીને ટળી જાય. માટે એ ચારેય શાસ્ત્રે કરીને જે સમજે, તે પરિપૂર્ણ જ્ઞાની છે. આ ચારેય શાસ્ત્રોનો સમન્વય કરી યથાર્થપણે જે પરમાત્માને સમજે, જ્ઞાન ખાલી મેળવવું નથી, હું આગળ વચનામૃતના શબ્દો તમને કહું છું, ખાલી જાણે નહીં, શાસ્ત્રોને જાણવા અને શાસ્ત્રોને સમજવા અને માનવા એમાં અંતર છે. ઘણા વિદ્વાનો શાસ્ત્ર જાણે છે પણ શાસ્ત્રને અનુસરતા નથી, માનતા નથી. મહારાજ કહે છે કે એ ચાર શાસ્ત્રે કરીને જે સમજે, અને સમજ્યો માણસ ક્યારે કહેવાય? જ્યારે એને અનુસરતો હોય ત્યારે સમજ્યો કહેવાય, બાકી વાંચ્યું કહેવાય. એટલે અહીંયા આગળ મહારાજ કહે છે, માટે એ ચાર શાસ્ત્રે કરીને જે સમજે, તે પરિપૂર્ણ જ્ઞાની છે, જ્ઞાની કહેવાય. અને જો એ ચારમાંથી એક મૂકી દે તો પોણો જ્ઞાની છે, પોણો જ્ઞાની કહેવાય. ને બેને મૂકી દે તો અર્ધો જ્ઞાની કહેવાય, અને ત્રણને મૂકી દે તો પા જ્ઞાની કહેવાય. અને મહારાજ કહે, જો ચારેને મૂકી દે તો જે પોતાના મનની કલ્પના એ કરીને, આ વસ્તુ શબ્દો વાલા ભક્તો વચનામૃતમાં બહુ મહત્વના છે. મહારાજ કે ચાર શાસ્ત્રો એ મૂકીને, એકાદને જાણતો હોય તો પા જ્ઞાની, બેને જાણતો હોય તો અડધો જ્ઞાની, ત્રણને મૂકી દે, એકને જાણતો હોય તો પોણો જ્ઞાની, એવી રીતે મહારાજે વ્યાખ્યા કરી. પણ જ્ઞાની તો ગણ્યો, પણ મહારાજ કે જો ચારે મૂકી દીધા હોય, અર્થાત કે શાસ્ત્રને અનુસરતો નથી અને કલ્પના એ કરીને પોતાનો, આ શબ્દ મહારાજનો બહુ મહત્વનો છે. મહારાજ કે પોતાના મનની કલ્પના એ કરીને, પોતાના મનસ્વી રીતે, પોતાની મનની ઉપજથી, જે ગમે તેવી રીતે શાસ્ત્રને સમજીને વર્તે, શાસ્ત્રે કીધું કઈ છે પણ મને જે ફાવે છે, મને જે અનુકૂળ છે, મારે જે અર્થ કરવો છે, એવી રીતે જયારે શાસ્ત્રોને તોડી મરોડી, શાસ્ત્રની અંદર અવળા અર્થ કરીને, પોતાને મનગમતા પોતાની કલ્પના એ કરીને જયારે વર્તે, અને તે જો વેદાંતિ હોય, વેદાંતિ એટલે મહારાજ કે જ્ઞાની હોય, વેદને ભણેલો જાણનારો વેદાંતિ હોય, અને વેદાંતિ છે અથવા તો ઉપાસના વાળો છે, ભગવાનની દ્રઢ ઉપાસનાનો જો પોતે દંભ ભરતો હોય કે હું ભગવાનની દ્રઢ ઉપાસના વાળો છું, શુદ્ધ ઉપાસના વાળો છું, સર્વોપરી ઉપાસના વાળો છું, નામ ગમે તે વિશેષણ આપીને પોતાની ઉપાસનાને પોતાને ઉપાસના વાળો સિદ્ધ કરે, તો પણ જો શાસ્ત્રે કરીને ભગવાનને સમજ્યો નથી અને ભગવાનને અનુસર્યો નથી, તો એ વેદાંતિ હોય અથવા તો ઉપાસના વાળો હોય, તે બેવ ભૂલા પડ્યા છે. મહારાજ કીધું બેવ ભૂલા પડ્યા છે, પણ કલ્યાણને માર્ગે બેમાંથી કોઈ જડ્યો નથી, કલ્યાણનો માર્ગ જ નથી જડ્યો, ભવાટીમાં ભટકવાના છે. એ કલ્યાણના માર્ગે છે જ નહીં. શાસ્ત્રોની મર્યાદા, શાસ્ત્રોએ નિરૂપણ કરેલા સિદ્ધાંતો અને શાસ્ત્રોએ વર્ણિત કરેલા ભગવાનનું સર્વોપરીપણું, એને ભગવાનનું વ્યાપકપણું, ભગવાનનું નિયંતાપણું, ભગવાનનું પરિપૂર્ણપણું, અને ભગવાન ખાલી અહીંયા પરિપૂર્ણ ભગવાનને જાણવાની વાત સુધી સીમિત નથી, કારણ કે એને જાણીને પામવાના છે. એટલે પામવાની પ્રક્રિયા સુદ્ધા પણ એની અંદર સમાવેશ થાય, કે ભગવાનને પામવાના જે સાધનો શાસ્ત્રોએ નિરૂપણ કર્યા છે, જે માર્ગ શાસ્ત્રોએ બતાવેલો છે, એ માર્ગને જો છોડીને મહારાજ કે ચારને મૂકીને પોતાની મન કલ્પનાએ કરીને ગમે તેવી રીતે શાસ્ત્ર સમજીને વર્તે, વર્તે એટલે ક્રિયા કરે. શબ્દો નહી તો આમાં કેવું છે કે શબ્દોની મારામારી છે. આ ઉપર આપણે સમજણની વાત કરી, અહીંયા આગળ લાલજી મહારાજ કહે છે કે વર્ત અનુસરવાની વાત છે, પણ અહીંયા વર્તે એવું લખ્યું છે મહારાજે વચનામૃતમાં શબ્દ લખ્યો વર્તે, પોતાની રીતે ગમે તેવી મનમાની કલ્પનાઓ કરીને શાસ્ત્રને મૂકીને પોતાની રીતે શાસ્ત્રને સમજીને એટલે પોતાની રીતે શાસ્ત્રને અર્થઘટન કરીને વર્તે, વર્તે છે તે વેદાંતી છે અથવા તો ઉપાસના વાળો છે તે બેઉ ભૂલા પડ્યા છે, પણ કલ્યાણને માર્ગે બેમાંથી કોઈ કોઈ ચડ્યો જડ્યો નથી. માટે વેદાંતી તે દંભી જ્ઞાની છે. જ્ઞાની ભલે વેદાંત ભણીને પોતે નિપુણ થયા હોય, વેદાંતાચાર્યોની પદવી લીધી હોય, પણ મહારાજ કે દંભી જ્ઞાની છે, કારણ કે તમે જે ભણ્યા છો એને અનુસરતા નથી, તમે એને સમજ્યા જ નથી મહિમા એનો. જો અનુસરતા ન હોઈએ, જો એનું પાલન ન કરતા હોઈએ, જો એ પ્રમાણે વર્તતા ન હોઈએ તો આપણે સમજ્યા નથી, અને સમજ્યા નથી તો મહારાજ કે એ જ્ઞાન છે. કેવું જ્ઞાન છે? માટે એ વેદાંતી તે દંભી જ્ઞાની છે. એવા વેદાંતાચાર્યની પદવી લીધી હોય, એવા યોગાચાર્યની, સાંખ્યાચાર્યની, અનેક, પણ હું કોઈનું ખંડન કરવા ટીકા કરવા નથી કહેતો, પણ વાત સમજવા માટે કે જે શાસ્ત્રોને તમે અનુસરતા હો એ શાસ્ત્રોના સિદ્ધાંતને પરિપક્વ સમજીને પચાવીને અનુસરીએ વર્તીએ ત્યારે એને સમજણ સમજ્યા કહેવાઈએ. અને જો એનો ત્યાગ કરીને મનમુખી રીતે, આ સિદ્ધાંત એના માટે છે કે જે મનમુખી રીતે પોતાની રીતે અર્થઘટનો કરી અર્થના અનર્થ કરીને પોતાના સ્વાર્થ સિદ્ધ કરે છે, એવા જે ભલે ભણેલા છે પણ એ ભણેલા હોવા છતાં પણ તે દંભી જ્ઞાની છે, અને ઉપાસના વાળો તે પણ દંભી ભક્ત છે. મોટી ઉપાસનાની વાત કરે એ પણ દંભી છે, એ પરિપક્વ જેને ભગવાનનો નિશ્ચય નથી એ દંભી છે. અને વાલા ભક્તો, આપણને આ વચનામૃતની અંદર મહારાજે શીખવાડ્યું કે ભગવાનને યથાર્થપણે સમજી અને ભગવાનની નવધા પ્રકારની ભક્તિ કરવી, બીજા કોઈ રવાડે ન ચડવું, કોઈના કીધે ન ચડવું, અને કોઈની અવળી વાતોની અંદર જે પોતે ભૂલા પડ્યા છે, જેને પોતાને કલ્યાણનો માર્ગ નથી મળ્યો, એવા જે દંભી જ્ઞાની હોય, દંભી ઉપાસના વાળા હોય, તો મહારાજ કે એના રવાડે ન ચડવું, એવું આનો ભાવાર્થ છે. આપણે પોતાના કલ્યાણનું સાધન જો કરવું હોય તો આ ચાર શાસ્ત્રો જેની બતાવ્યા, યોગ, સાંખ્ય, વેદાંત અને પંચરાત્ર, એની અંદર પરમાત્માનો જે મહિમા બતાવ્યો છે અને ભગવાનને પામવાની જે રીત બતાવી છે, એ રીતને અનુસરી, એ ભગવાનનો મહિમા સમજી, એ પ્રમાણે ભક્તિ કરી, વર્તીને ભગવાન સુધી પહોંચવાનું છે, એ આનું તાત્પર્ય છે. ઘણા ભક્તોના મનની અંદર એવો પ્રશ્ન થાય કે આ ચાર શાસ્ત્ર ક્યારે દર્શન વાંચવા અને ક્યારે અને સમજવા, હમણાં વાત કરી. ભલે ભક્તો, ભગવાને આપણી ચિંતા ભગવાને કરી, ભગવાને ચિંતા કરી કે આ ચાર શાસ્ત્રો કરીને ભગવાનને પરિપૂર્ણ સમજાય છે તો આ ચારે શાસ્ત્રો અમારા ભક્તો કેમ વાંચશે. એટલે મહારાજે ચારે શાસ્ત્રોનો સમન્વય કરીને, ચારે શાસ્ત્રોની, એનાથી પણ ચારે દર્શનની અંદર અનેક શાસ્ત્રોનો શ્રીમદ સત્સંગી જીવનની મહારાજે રચના કરાવી. આ વાત સમજો, સત્સંગી જીવન મહાત્મ ભાગની અંદર પહેલા અધ્યાયની અંદર 20મો શ્લોક જો વાંચીએ તો સત્સંગી જીવનની અંદર એની અંદર લખ્યું છે કે ઇતિહાસ પુરાણાનામ વેદાનામ સાંખ્ય યોગેઓ સ્મૃતિનામ માપી સર્વેષામ વેદાંતસ્ય ચ ભૂપતે અસ્તિ રામાયણ આદિનામ સત્શાસ્ત્ર નામ ઇદમ શ્રુતમ સાર રૂપ ઇતિ શ્રેષ્ઠમ ભવભીતિ નિવૃત્તમ નિવર્તનમ. સત્સંગી જીવન ગ્રંથની અંદર વાલા ભક્તો, જો તમે કથા સાંભળતા હો, ખબર નહીં મને કે કેટલા ધ્યાનપૂર્વક ને કેટલી ઊંડાણપૂર્વક આપણે સાંભળતા હોઈએ છીએ, પણ વાંચન જો કર્યું હોય તો તમને ચોક્કસ ખ્યાલ હશે. સત્સંગી જીવનની અંદર ભગવાને બહુ સુંદર રીતે સાંખ્ય નિરૂપણ કરેલું છે, યોગ દર્શન ભગવાને નિરૂપણ કરેલું છે, વેદાંતના સિદ્ધાંતો ભગવાને સત્સંગી જીવનની અંદર નિરૂપણ કરેલા છે, રામાયણ, મહાભારત, પુરાણ, ઉપનિષદો, મીમાંસા, આ બધાનું ભગવાને સાર લઈ અને સત્સંગી, કારણ કે મહારાજ જયારે અયોધ્યાની અંદર પોતે વિદ્યાભ્યાસ ધર્મદેવ થકી કરતા ને સત્સંગી જીવન પ્રથમ ભાગની અંદર, પ્રથમ પ્રકરણની અંદર આવે છે કે ભગવાન પોતે આ બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, જેનો સારૂપ મહારાજે શિક્ષાપત્રી લખી અને ગુટકો લખ્યો ને એના આપણે શિક્ષાપત્રીના સ્વરૂપની અંદર જોઈએ છીએ. એની અંદર પણ દરેકનો સમન્વય થાય છે, સારૂપ છે, અને એનો વિસ્તાર મહારાજે સરળ ભાષાની અંદર, જે આપણે આ ગ્રંથ આજે સાંભળી રહ્યા છીએ, મહારાજે આ શાસ્ત્રની અંદર એટલે વચનામૃત ગ્રંથની અંદર આ શાસ્ત્રોનો સાર મહારાજે સમન્વય કરીને મૂકેલો છે. અને એના વિસ્તારપૂર્વક જો સમજવું હોય તો સત્સંગી જીવન ગ્રંથ મહારાજે શિરમોળ ગ્રંથ તરીકે બતાવ્યો છે. અને કેવો બતાવ્યો છે કે ભવ ભીતિ નિવર્તનમ, દરેક પ્રકારના ભયની ભીતિ એને નિવૃત્તિ કરનાર આ શ્રેષ્ઠ ગ્રંથ છે. કેવો છે? તો ઇતિહાસ પુરાણા નામ વેદા નામ સાંખ્ય યોગયો સ્મૃતિનામ ચ સ્મૃતિનામ અપી સર્વસામ વેદાંતસ્ય ચ ભૂપતે અસ્તિ રામાયણ આદિનામ શસ્ત્રાણામ ઇદમ શ્રુતમ સાર રૂપમ ઇતિ શ્રેષ્ઠમ ભવ ભીતિ નિવર્તનમ. એટલો સુંદર ગ્રંથ મહારાજે સત્સંગીજીઓને આપ્યો છે. એટલે પોતાના આ ગ્રંથનો હું મહિમા એટલા માટે કહું છું કે શ્રીજી મહારાજે પોતાના સારૂપ જે પોતાના સિદ્ધાંતો ઉપાસના ભક્તિની રીત અને આચરણની રીત દેહની શુદ્ધિ ધર્મ ભક્તિ જ્ઞાન ને વૈરાગ્ય ચારેને પુષ્ટિ મળે એવા ધર્મગ્રંથ તરીકે શતાનંદ સ્વામી પાસે ન કેવળ આ ગ્રંથ લખાયો પણ પોતે એક એક શબ્દ એના વાંચી અને એને પ્રમાણિત કરી અને આપણને વારસો આપ્યો છે. કહેવાની પાછળનો ભાવાર્થ કે આ ચારે વેદાંત દર્શન યોગ દર્શન સાંખ્ય દર્શન પંચરાત્ર કદાચ એની અંદર ઊંડાણમાં ન આપણે જઈ શકીએ તો એટલીસ્ટ સત્સંગી જીવનને શિક્ષાપત્રી વચનામૃત જેવા ગ્રંથોને આપણે જો અભ્યાસ કરીને કરીએ તો આપણા જીવનની અંદર એ તમામ ગુણ આવે જે ભગવાને આ વચનામૃતના માધ્યમથી બતાવ્યા છે કે ચારને અનુસરી પરમાત્માની પ્રાપ્તિ જીવાત્માને થાય. તો આપણે એવો સંકલ્પ કરીએ કે આપણા જીવનની અંદર આપણે આ શાસ્ત્રો શિક્ષાપત્રી વચનામૃત સત્સંગી જીવન વગેરેના સિદ્ધાંતોને કાયમ અનુસરીશું. આપણે દંભી અને પાખંડી એવા જે જ્ઞાની હોય અથવા તો ઉપાસના દંભ ભરનારા હોય આપણે એના રવાડે ન ચડીને શુદ્ધ ઉપાસનાને પોષણ આપીએ શુદ્ધ પરમાત્માના સાનિધ્યની અંદર રહીએ અને શુદ્ધ ભક્તિને આપણે અનુસરીએ એવો સંકલ્પ સાથે આપણે આજના વચનામૃતને અહીંયા પૂર્ણ કરશું. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 52મું સહેજાન સ્વામી મહારાજની જય.